जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रगति बभुव दयया धर्माजन श्रेयसे अत्र नमूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः श्री सर्वावतारिणे हरिकृष्णाय नमो नमः श्री कारण कारणाय घनश्याम महाराजाय नमो नमः श्री नीलकंठ वरणिने नमो नमः सहजानंद स्वामिने नमो नमः सरजुदासाय नमो नमः श्री आदि आचार्य रघुवीर जी महाराजाय नमो नमः श्री सद्गुरु गोपालानंद मुनिये नमो नमः श्री मुक्तानंद स्वामिने नमो नमः श्री गुणातीतानंद स्वामी ने नमो नमः ब्रह्मानंद स्वामी ने नमो नमः श्री निष्कुलानंद स्वामी ने नमो नमः श्री चैतन्यानंद स्वामी ने श्री सिद्धानंद स्वामी ने प्रेमानंद स्वामी ने आधारानंद स्वामी ने नमो नमः।
वाला भक्तो आज समत 2068 नो फागण वद चौथ नो दिवस एटले आज आचार्य प्रवर श्री रघुवीर जी महाराज नो जन्म दिवस आज एक जेट ते जन्म एमने 200 वर्ष थया। आज रविवार छे तारीख 11/3/12। वाला भक्तो अपने संवत 1970 नी रघुवीर जी महाराज नी दिव्य जीवन गाथा सांभळवानी छे। 18 અને 19 આજે પૂર્ણાહુતિનો દિવસ છે। આજ બપોરે જન્મોત્સવમાં બધાએ આનંદથી નાચી કૂદી લેવાનું છે, ગઢા બુઢાએ પણ। આજે આ મહાલનો અંતિમ ભાગ છે, કાલે અહીંયા માંડવા નહીં હોય। આજે દિવ્ય માહોલ છે, આપણે બધાએ ભેળા મળી આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને વંદના કરીશું અને એમના જેવા ગુણો આપણામાં આવે એવી એમને જ પ્રાર્થના કરશું। બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે। ભગવાન નર્યો રોમે રોમ આનંદ જ આપે છે, સુખ જ આવે છે ને ગુરુ। કોણ જાણે ક્યાંથી હેલું આવે છે, કઈ સમજાતું જ નથી। ભગવાન સર્વાવતારી શ્રી હરિજીની કૃપા, હા આનંદ જ ભગવાન આપે। આપણે એના ધ્યાનમાં ડૂબ્યા રહેવું, કીર્તનમાં ડૂબ્યા રહેવું, કથા વાર્તામાં ડૂબ્યા રહેવું, મળે જ નહીં, કથા મળે નહીં, કીર્તન મળે નહીં, ભગવાનનું નામ લેવા ન મળે. એક નામ લઈ ગોમતીને કાંઠે આવા ધામમાં તો આમ જુઓ અનંત નામનું ફળ મળે. કમનસીબ હોય એ બેઠો બેઠો સમય સમય ન કરે, બોલો. બાકી તો હાથમાં માળા, મુખમાં જપ, કાનમાં કથા અને અંતરમાં હરિ, આના જેવી કોઈ વાત ખરી? બોલો બોલો, તમને આનંદ આવે છે કે નહીં? અરે વાહ. અને કાલની ભવ્ય જળ યાત્રા તો આહા હા હા, કેટલું માણા, કેટલો આનંદ, કેવા વાજા, કેવા સંતોના આચાર્યના રથ, ને એ દર્શન એકવાર કર્યા હોય તો આમ વિસરાય નહીં. ગમતીને કાંઠે એ જળયાત્રા નીકળી હોય, ને ગમતીના સરોવરમાં પ્રતિબિંબ પડતા હોય, ઓલા પપુડાવાળાનું ટીખળ ચાલુ હોય, હે માલકીવાળા રીસડા ને ભૂંજરા ને બે ત્રણ લાંબા ટાંગા વાળા પાછા ત્યાં છોકરા તેડતા, એક માળ જેટલા ઊંચા. આયોજકોને ધન્યવાદ, યજમાનોને ધન્યવાદ, બાકી મુસાભાઈના વા પાણી. પૈસા એને ખર્ચ્યા, આયોજન એમણે કર્યું. અમારી જેવા તો આવીને બેઠા અહીંયા, લ્યો બોલો. તો આ બોલ્યા, હે આ બધા વાજા વગાડે એને ધન્યવાદ. બાકી તો આપણે તો સોફા શોભાવીએ. સંહિતા પાઠી મહાપુરુષો કોઈ બોલતા નથી, લે મારી યાદે ઈટા કિટા કર્યા છે. મહાપુરુષો જય સ્વામિનારાયણ. તૈયાર છો ને? જોઈ લઈશું મારી યારે કોણ તાગે છે. સંતો કેવા શોભે છે, નહીં વાંચે છો? બધા દિલથી વાંચે છે, અને વિદ્વાનો છે, કોઈ સામાન્ય નહીં. અમથોય સ્વામિનારાયણ ભગવાનની દીક્ષા લઈને ભગવું પહેરે ને એટલે એમાં 80% જ ભગવાન પ્રગટ થયો જ જાય, કાંઈ કર્યા વગરને. પછી 20% સિદ્ધ કરવાના રે. સ્વામિનારાયણની દીક્ષાનો એવો પ્રતાપ છે, દીક્ષા લે ત્યાં તેજ માટે નીકળવા મોઢામાંથી. હા, કાંઈ બોલતા ન આવડતું, પણ સાધુ થઈને માઇક ઉપર ઊભો રહે તો આપણને એમ થાય ભાઈ ભાઈ, તરત ફેર પડી જાય. પુરુષોત્તમ પરમાત્માનું આ સંપ્રદાયમાં પ્રગટપણું છે તે આમ ઝીણી નજરે જોવે અને દેખાય. અને કોઈ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી થાય એટલે એમાંય તેજ આવી જાય છે. લો, એમાંય આવા સમયમાં વડતાલ ધામમાં જો કાંઈક ધન વાપરે તો તો માં લક્ષ્મી ખુશ બહુ થઈ જાય. આવો લાભ ક્યાંથી મળે, બોલો. વાલા ભક્તો, સંવત 1917 વડતાલમાં આચાર્ય રઘુવીરજીએ સંતો સાથે અન્નકૂટ મહોત્સવ કર્યો, ત્યારબાદ ભવ્યતાપૂર્વક પ્રબોધિની ઉત્સવ કર્યો. એમાં વળી બધે સાધુ ને આચાર્ય ભેળા થઈને ગોમતીએ તીર્થસ્થળે બધે દર્શને નીકળ્યા. દર ફેરનો આ નિયમ હતો. અને આ ઉત્સવમાં સદગુરો નિત્ય કથા વાર્તાના વરસાદ વરસાવતા હતા. અને એ ભગવાન શ્રી હરિના ચરિત્રો સાંભળીને હવના હૃદયમાં આનંદ 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 થતો હતો. 6 મહિને એકવાર વડતાલ આવે, દેવના દર્શન કરે, સદગુરુની કથા વાર્તા સાંભળે, પછી જાય તે 6 મહિના સુધી બેટરી ચાર્જિંગ કરવી પડે નહીં, એવું પોષણ મળતું.
સભામાં જ્ઞાન વાર્તા થાય,
સભામાં જ્ઞાન વાર્તા થાય,
સુણનારાના સંશય જાય,
સુણનારાના સંશય જાય,
ગાદી તકિયા ઉપર સામે,
ગાદી તકિયા ઉપર સામે,
બેસે ભગવત પ્રસાદ તે ઠામે,
બેસે ભગવત પ્રસાદ તે ઠામે.
સભામાં જ્ઞાન વાર્તા થાય,
સભામાં જ્ઞાન વાર્તા થાય,
સભામાં સદગુરુઓ જ્ઞાન વાર્તા કરે છે, તુળસી બહેન કા પાટે બહેન, અને સુણનારાના સંશય જાય. અને ભગવત પ્રસાદજી આચાર્યનો અભિષેક થયો છે 1913માં, એ કથા સાંભળે છે. પણ લખ્યું,
ગાદી તકિયા ઉપર સામે,
સદગુરુની સામે
બેસે ભગવત પ્રસાદ તે ઠામે,
બેસે ભગવત પ્રસાદ તે ઠામે.
આમ કથા સાંભળતા આમ હામે બે સદગુરુ કથા કરતા હોય ને એની આંખમાં આંખ પોરવીને વાતું થાય, હેડાટ કથા માઈ જાય. વાલા ભક્તો, આવી રૂડી મજાની વડતાલમાં કથા વાર્તાઓ થાતી, સદગુરુ અને આચાર્યો ભેળા બેહીને સત્સંગને કથા વાર્તા કરતા અને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરિપૂર્ણ સમજતા, સ્વામિનારાયણ મહાપ્રભુ કોણ ને કેવા ને કેવા એના કાર્ય, અને એનો જે આનંદ આવતો તો એ વાત આખી જુદી હતી. ઉત્સવ પછી ભક્તોના આગ્રહથી સદગુરુઓ સાથે રઘુવીરજી મહારાજ માક્ષર સુધ બીજે ગામડા ફરવા નીકળ્યા. ચાંગા ગયા, પછી મહેલાવ ગયા, પછી વલાસણ ગયા, વગેરે ગામોમાં ફરતા ફરતા કરાલી ગામે આવ્યા. ત્યાં કોઈ પંડિતે આવીને વાદ કર્યો, સભા પડકારી શાસ્ત્રાર્થ માટે. પેલા આવું બહુ થતું, ગમે ત્યાં કોઈ પંડિત આવીને બાયું સડાવીને બેહી જાય. બોલો, ગિરવાણમાં બોલે હારે કાયમ આચાર્ય શ્રીને વિદ્વાન રાખવા પડતા, હવે નથી કઈ આવા ઝઘડા. હવે ઝઘડા છે પણ બીજી રીતના, ઝઘડા જાય નહીં કઈ કોઈ દી, ખાલી રૂપ બદલે. અને જોઈ હો, હા જોઈ, એ વિના ભજન થાય નહી, સેવા થાય નહી, કામ થાય નહી. રાજકોટના શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કાંઈ તકલીફ ન હોય ને તો ઊંઘ આવી જાય. તમને ખબર છે, રોદા વગરનો સીધો રોડ હોય ને એક્સિડન્ટ વધારે થાય, ટ્રાફિક હોય નહીં, રોદો આવે નહીં, તે ગાડી આંકના રોજોલું ખાઈ જાય, થામુકો જાય. એની કરતા ટ્રાફિક હોય, રોદાવાળો રોડ હોય તો એક્સિડન્ટ ન થાય, એમ આ બધું ટ્રાફિક ને રોદા ને બધું સારું. સરસ મજાની કથા વાર્તા થાય. ત્યાં ઓલો પંડિત આવ્યો કરાલીમાં, મારે શાસ્ત્રાર્થ કરવો છે. પવિત્રાનંદ સ્વામી કે બે સામે પંડિતને. પછી પવિત્રાનંદ સ્વામીએ એવા પ્રશ્ન પૂછીને કોટ કરીને બાંધી લીધો, પંડિતથી ચૂંક ચાનો છી બોલો. પછી પંડિત ઉઠતી વખતે એટલું બોલ્યો કે ગાદી તકિયાને લાયક તો આ વિદ્વાન પરમહંસ છે. રઘુવીરજી મહારાજ ગાદી તકિયા બેઠેલા ને, એટલે પંડિત કે ગાદી તકિયાને લાયક તો આ વિદ્વાન પુરુષ છે. પણ મારા ભાઈ, રઘુવીરજી મહારાજ તરત સમજી ગયા કે આમને ગાદી તકિયો આપવા જેવું છે. તરત રઘુવીરજી મહારાજે સારી મજાની સભા બોલાવી.
સભા સારી ભરીને તે ઠામ,
સભા સારી ભરીને તે ઠામ,
કર્યું એ અવસર એક કામ,
કર્યું એ અવસર એક કામ,
પવિત્રાનંદ સ્વામી ગણાયા,
પવિત્રાનંદ સ્વામી ગણાયા,
તેને સદગુરુ સ્થાપ્યા ત્યાં,
તેને સદગુરુ
સારી સભા ભરીને તે ઠામ,
સારી સભા ભરીને તે ઠામ,
સારી સભા ભરીને તે ઠામ.
તરત જ રઘુવીરજી મહારાજે એમની વિદ્વત્તા અને મોટાઈ જોઈ સભા બોલાવી, અને સભામાં એમને ગાદી તકિયો આપી અને સદગુરુ પદવી આપી. આ હતી આચાર્ય રઘુવીરજી મહારાજની ખાસિયત. કોઈ નામ સારો ગુણ જોવે તો તરત એને સત્કારતા, બિદારતા, ખોળીને બારો કાઢતા, હંમેશા સંતોની મર્યાદા રાખતા, ખૂબ મહિમા રાખતા. અરે ભાઈ, એકવાર તો રસ્તે જતા શિગ્રામમાંથી નીચે ઉતરીને લઘુ કરવા ગયા, પાછા શિગ્રામે આવ્યા ત્યારે બાલમુકુંદ સ્વામીએ મોજડી જરા ખરખી મેલી. ઈ આચાર્ય જોઈ ગયા અને મનમાં ઘણા દિલગીર થઈ ગયા. બાલમુકુંદ સ્વામીને કે સ્વામી આવું ન કરશો, આવું ન કરશો, તમે સંત છો સંત, અને સંત મારી મોજડીઓ હરખી કરે તો મને અપરાધ લાગે, માટે મારી મોજડીને કોઈ સાધુએ ક્યારેય અડવું નહીં. સાંભળો લ્યો, આવો એમને સંત પ્રત્યે આદરણીય અને પૂજ્ય ભાવ હતો. આવો જે આચાર્યોને સંતો પ્રત્યે આદર અને પૂજ્ય ભાવ હોય એનાથી સંતોને સત્સંગને સુખ થાય. ગજબની વાત છે. એકવાર વડતાલના ચોકમાં રઘુવીરજી મહારાજને કાંઈક ભગવું ચિત્રું પડ્યું છે, તેના ઉપર પગ આવી ગયો. તરત જ આમ પગ અધર થઈ ગયો, મોઢું છે પોળું થઈ ગયું, અને કપડાને હાથમાં લીધું, આંખે અડાડ્યું, પગે લાગી. ત્યારે આર્ય સેવક હતો એ કે, પણ મહારાજ આવું શું તમે કર્યું? એ તો ચિત્રું હતું ભગવું. ત્યારે રઘુવીરજી મહારાજ બહુ સરસ બોલ્યા કે હું ગ્રસ્ત છું. બોલો, શ્રીજી મહારાજે કીધું છે એટલે અમે દીક્ષા દઈએ સંતને ભગવા, પણ હું કઈ સંત નથી ગયો, હું ગ્રસ્ત છું અને સંતો ત્યાગી છે. તેના ભગવા કપડા ઉપર મારાથી પગ મુકાઈ ગયો એટલે મને દોષ લાગે, તેથી આંખે અડાડી ક્ષમા યાચના કરી. આવું રઘુવીરજી મહારાજ બોલ્યા. તો કેવી વાત હે, કેવું આશ્ચર્ય! આવા રઘુવીરજી મહારાજમાં ગુણો હતા. કોઈ દી આકળા થઈને ગરમ થઈને તો બોલ્યા જ નથી. હા, મીઠી અમૃત વાણીથી હવનું હિત થાય બોલે. કોકમાં કઈક ભૂલ હોય ને તો સભામાં કોઈ ન કે ક્યારે કાંઈ, પ્રેમથી એક બાજુ બોલાવીને સમજાય કે આપણે આવું કરીએ થારું, આવું ન કરાય, આવું ન કરાય એમ. સત્સંગીને કોઈને ખબર જ ન પડે કે કઈક ડખો છે એવું. હવે આજકાલ તો અમારે સારું બધું જાહેરમાં જ થાય, ખાનગીની કોઈ વાત જ નહીં. કોઈને પ્રેમથી બોલાવીને બે હેતથી વાત કરવાની વાત તો ગઈ પરબારાય નમઃ. હે, માઇકમાં ધબધબાવાનું, ભલે ઇન્ટરનેટમાં જાય દુનિયા આખી. આટલા બધા હજારો માણસ સાંભળે એને છાપ કેવી પડે? બધાના અંતર ડોળાઈ જાય ને ભાઈ, અશાંતિ થઈ જાય. દેવદર્શન કથા વાર્તાનું ધૂન ભજનનું સુખ આવ્યું હોય એ બગડી જાય. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આચાર્ય રઘુવીરજી મહારાજ જેવા આપણામાં ગુણો આવે તો સારું. પ્રાર્થના કરો, મેં તમને 5 દિવસ કથા સંભળાવી કે ન સંભળાવી, આક ના તો એક વાર હાથ જોડો ને હું કહું એમ કરો. આ દક્ષિણા માગું છું. હે ગણેશભાઈ, જરા કૃપા કરો. હવે બોલો. હે હરિકૃષ્ણ મહારાજ, આચાર્ય રઘુવીરજી મહારાજ જેવા ગુણો આપો. અને હે આચાર્ય રઘુવીરજી મહારાજ, તમારા ગુણો તમારું જીવન આ જ્ઞાન સ્વામી એ મહેનત કરીને તૈયાર કર્યું અને સભામાં ગાયું, માટે એમના ઉપર રાજી થાજો અને તમારા જેવા ગુણો દેજો. દિલથી પ્રાર્થના કરી છે ને, જો મારા એવા ગુણો ન આવે તો તમારી પ્રાર્થનામાં કઈક દિલ દળગડાઈ હશે. ના ગોટા કહેવાય છે કે વક્તા કથા કરે પછી એને કઈક આપણે દક્ષિણામ દેવું જોઈએ. મફત કથા સાંભળાય નહીં. આ બધા વિદ્વાનો છે, એમને ખબર છે, ભાગવત નું માધ્યમ એને વાંચેલું છે, સત્સંગીજો નું માધ્યમ વાંચેલું છે, એમાં લખેલું છે વક્તાને કઈક દેવું પડે. ગાયડું નહીં હો, એટલે ભલામણા ઘણા આજકાલ તો ગાયડું દે. આપણે કઈ ગાયડું કેમ દીધી તો કઈક દેવું જ પડે. એટલે મજા આવી ગઈ. સદગુરુ સાથે કરાલી ગામમાં ભક્તોનો સત્કાર પામી આચાર્ય વર ત્યાંથી મંડાળા ગયા. ત્યાંના ભક્તોને રાજી કરી કંડારી ગયા. ત્યાંથી વેમારડી, સારંગ, ઉતરાદ, મીંઢોળ અને શિનોર થઈ બદામ આવ્યા. ત્યાં ભક્તોના કોડ પૂરા કરી લાછરજ આવ્યા. વાવડી, ચિત્રાવાડી, ચમરવાડા, નાંદોદ થઈ પાછા બધામાં આવ્યા. ત્યાંથી વરખડ, ઓરી, રાજપુર, આભા, ઉમરવા, ટિમ્બરવા, પાણેથા થઈ સારસા ગામે આવ્યા. ત્યાં 5 દિવસ રહી હરિમા, અવિધા, ભરૂચ, દોરા, ચોરંદા, બામણગામ અને દાવોલ થઈ 45 દિવસે વડતાલ પાસે આવ્યા. ચૈત્રી સમયો થયો, બધાને આનંદ થયો. ચૈત્રી અંધાર્યું જ્યારે આવ્યું, ચૈત્રી અંધાર્યું એટલે વદ પક્ષ આવ્યો, ત્યારે શોક ઘણું ઉપજાયું. આ વૈદ પક્ષમાં શોક બહુ થયો. કેમ જે પુત્ર ભગવત પ્રસાદ કેરો ગયો ધામમાં સારો ગણેરો. ભગવત પ્રસાદજી મહારાજને એક દીકરો થયો ને બહુ સારો, પણ થોડા દિવસ જીવો અને તરત ધામમાં આવી ગયો. દીકરો તો ધામમાં આવી ગયો, પણ વદી વૈશાખી તેરસ આવી ત્યારે એની માતા એ ધામમાં આવી ગયા. ચૈત્રમાં દીકરો ગયો ને વૈશાખમાં માં આવી ગયો, એટલે માં દીકરો બે આવી ગયા. હવે લગભગ આવું ને આવું જ ચાલે છે, દીકરો ને માં વૈયા જાય, કાં દીકરો વયો જાય, દીકરા થાય ને વૈયા જાય, થાય ને વૈયા જાય. છેલ્લે વિહારી લાલજી એક રહ્યા, પછી વિહારી લાલજી આચાર્ય થયા, પછી ઈચ્છારામભાઈના વંશમાં કોઈ ન રહ્યું. બધા આ રીતે ધીમે 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 ધીમે, એટલે ઈચ્છારામભાઈનો વંશ રહ્યો નહીં. અત્યારે બે ગાદી માથે ઓનલી રામપ્રતાપભાઈનો વંશ બિરાજે છે અમદાવાદ અને વડતાલમાં, આપ લોકોની જાણ માટે. જન સર્વ થયા દિલગીર, કારણ કે મા દીકરો બે વયા ગયા એટલે દિલગીર થયા. આપે ધીરજ શ્રી રઘુવીર, રઘુવીરજી મહારાજ હવે ધીરજ આપે છે કે શાંતિ રાખો, જેવી ભગવાન શ્રી હરિની મરજી, શું કરીએ આપણે, ભગવાન ધારે એમ થાય, આપણા હાથમાં કાંઈ નથી, એવું રઘુવીરજી મહારાજ બોલે છે. પછી ચાતુર્માસમાં વડતાલ રહ્યા, તે સમયે રઘુવીરજીએ વિશેષ નિયમ લીધા, તેમાં સત્સંગી જીવનનું પારણ કરવાનો નિયમ લીધો. રઘુવીરજી ધીરે ધીરે પારણ કરે છે અને પછી વળી હરિલીલા કલ્પતર કેરું પારણ કર્યું તેનું ભલેરું. પછી રઘુવીરજી મહારાજે પાછું હરિલીલા કલ્પતરુનું પારણ કર્યું ચાતુર્માસમાં નિયમ લઈને. આવો આ ગ્રંથ રઘુવીરજી મહારાજને પ્રિય હતો, જેમ સત્સંગી જીવન પ્રિય એમ જ કલ્પતરુ પ્રિય. ચાતુર્માસમાં સત્સંગી જીવનનું પારાયણ નિયમ લઈને કરે એમ કલ્પતરુનું નિયમ લઈને કરે. અહીં બધી કથા થતી, હરિલીલામૃતમાં કલ્પતરુના બહુ વખાણ કર્યા છે. સત્સંગી જીવન ઉપર એ જમાનામાં એક ટીકા થઈ હતી, પછી બીજી થઈ, પણ હરિલીલા કલ્પતરુ ઉપર તો ફટાફટ ઉપર આ ઉપરી ત્રણેય તો ટીકાઓ થઈ ગઈ. 34,000 શ્લોકનો મોટો ગ્રંથ, તોય એના ઉપર 3 ટીકા સંતોએ કરી વિદ્વાનોએ. એનો અર્થ એ થાય કે ગ્રંથ હવને એટલો પ્રિય હશે ત્યારે 3-3 ટીકાઓ થઈ ગઈ છે. જે વસ્તુ ગમતી ન હોય એના ઉપર ટીકા કોણ કરે, એના ચાતુર્માસમાં નિયમ લઈને પારણ કોણ કરે મારા ભાઈ. પછી જન્માષ્ટમી, જલજીની, શરદ પુન્યમ, દિવાળી આવી. સંવત 1970 ની સાલ પૂરી થઈ. સંવત 1918 માં અન્નકૂટોત્સવ તથા પ્રબોધિની ઉત્સવ વડતાલમાં કર્યા. તે સમયે ગઢપુરમાં વડોદરા નરેશ ખંડેરાવ આવવાના હતા, તેથી રઘુવીરજી મહારાજ થોડા સાધુ સંતો પાર્ષદોને સાથે લઈને ગઢડા ગયા છે વડોદરા નરેશને સત્કારવા. ત્યાં બંને મળ્યા, 3 દિવસ રહ્યા. પછી ખંડેરાવ અમરેલી આવ્યા અને રઘુવીરજી મહારાજ જુનાગઢ ગયા. ત્યાંથી ફરી બંને વળી ગઢપુર ભેગા થયા. પછી ચાલતા ચાલતા ફરી બંને પેટલાદમાં ભેગા થયા. ત્યારે સંવત 1918 ફાગણ સુદ 4 હતી, પેટલાદમાં ભેગા થયા ત્યારે ત્રીજી વાર. ને તે દિવસે ખંડેરાવજીએ આચાર્યશ્રીનું સન્માન કર્યું, એમાં આચાર્યને એક હાથી ભેટ આપ્યો અને સમજાયા ગામ આપ્યું. તે દિવસે વડતાલમાં પછી હાથી રહેતો થાય. વસ્ત્રભૂષણની ભેટ કરી, ધૂપ દીપને આરતી કીધી. વડોદરા નરેશે હાથી આપ્યો વડતાલને અને સમજાયા ગામ આપ્યું. હા, હાથી ખાનું હતું. પછી ઓલો માવર લાડવા હાચીને સોરી લેતો, પછી હાચીને મગજ ગયો તો ઉલાળ નાખ્યો એને. હાથી નું એવું, એને જે ખાવા કોઠારમાં થી આપ્યું હોય ને એમાંથી માવતે કઈ ખવાય નહીં, દેવ કઈ ન બોલે, પણ હાથી લોસા કાઢ નાખે જો એનું ખાઈ જાવ. દેવ દયાળુ એટલે જવા દે. વાલા ભક્તો, પેટલાદમાં જે વડોદરા નરેશ ખંડેરાવે આચાર્યનું સ્વાગત કર્યું એમાં બે ચાર હરિભગતની બહુ ભૂમિકા હતી. જે રાજકીય હતા ભક્તો, એમાં એક તો વડોદરાના બાપુભાઈ વૈદ્ય, બીજા ઈશ્વરભાઈ દવે, આ બંને ભક્તોએ પાયાના પથ્થર બની આ સેવા કરાવી હતી. સંજાય ગામ આપવામાં, હાથી આપવામાં, તે રાજ્યના માનીતા તથા શિર સાથે સત્સંગ રાખનારા હતા. હંમેશા સત્સંગના ઉત્કર્ષને ઈચ્છતા, જેમ શ્રીહરિ આચાર્ય તથા મોટા સંતો રાજી થાય એમ જ એ બંને હરિભગત મોટા રાજકારણમાં હતા તોય ખૂબ નિષ્ઠા રાખીને રાજી કરતા. માટે એમને બેને ધન્યવાદ. આવા બુદ્ધિશાળી મોટા માણસોની નિષ્ઠાવાનની આ સત્સંગમાં જરૂર છે. તો રાજકીય કઈ કામ હોય ત્યારે ભારે હેઠે પડે. પછી વડતાલ આવી સારી રીતે રંગોત્સવ કર્યો અને પછી હરિનવમીનો ઉત્સવ આવ્યો. સમયો તે તો સારો શોભાયો. જૂનાગઢથી ગુણાતીતા નંદ આવ્યા સંત તણા લઈ વૃંદ. અદભુત વાતું છે. આ સમયે એટલે 1918 રઘુવીરજી મહારાજને સંબંધીઓ સાથે થોડું ઘર્ષણ થયેલું. આમ થોડું ઘણું ઘર્ષણ રહેતું એમ આપણા સંતો કહે છે. મોટા ગોપાલ રામજીભાઈ હતા ને, એ મોટા હતા, રઘુવીરજી મહારાજ એનાથી નાના. એટલે ગોપાલજી મહારાજ ક્યારેક ક્યારેક એમ કહેતા, મોટો હોવાના નાતે ગાદી તો મને મળવી જોઈએ. ક્યારેક બેસી જતા હતા રઘુવીરજીના મોટા ભાઈ. એટલે રઘુવીરજી તો હાવ ગરીબને ભોળા, ક્યાંય બોલે નહીં. પછી ગોપાલ સ્વામીને બીજા સાધુ સમજાવે કે તમે મોટા ખરા, પણ મહારાજે ગાદી તો રઘુવીરજીને આપી છે, માટે જરા આ બાજુ આવો, એમને બેહવા દો. આ ગાદીનું ખેંચાણા જેવું, સમજ્યા? બહુ ધ્યાન રાખવું પડે. સંબંધીઓ સાથે થોડું ઘર્ષણ થયેલું એટલે રઘુવીરજી મહારાજ ઉદાસ થઈ ગયા હતા, અંતરમાં અશાંતિ થઈ. એમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. રઘુવીરજી મહારાજને ઠેરાણ ઠામ ગુણાતીતાનંદ સ્વામી. કઈક સુખ દુઃખ હોય સ્વામીને કે. એટલે સ્વામીને કીધું, સ્વામી અમારા કુળમાં ભક્તો ખરા પણ ભોળા બહુ. રઘુવીરજી મહારાજ કે, અમારા કુળમાં ભગત ખરા પણ ભોળા બહુ. ગુણાતીતાનંદ સ્વામી દાંત કાઢવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે, ધર્મ કુળમાં તો બધા મુક્ત હોય કે. રઘુવીરજી મહારાજ કે, સ્વામી હું કરું કે, કઈ કીધા ની વાત નહીં. ગુણાતીતાને સ્વામી પછી વાતો કરે કે, સંસાર તો એવો છે, ઊંટના બેહાણા જેવો. હે, સંબંધીઓ કુટુંબીઓ બધા સ્વાર્થના હગા, કોરી જ ખાય, લુચી જ ખાય. સંસાર તો કઈ પરમાર્થના પાયા ઉપર છે નહી. હવે એ વખતે આચાર્ય રઘુવીરજી મહારાજ ભગવત પ્રસાદજીની ઉપર કંઈક થોડા કોચ માણેલા. એથી રઘુવીરજી મહારાજની અશાંતિ અને ભગવત પ્રસાદજીની અશાંતિ. ભગવત પ્રસાદજીને પછી એમ થયું કે, બાપુજી મારી ઉપર કોચવાણા છે. એટલે શ્રીજી મહારાજના હજુરી પાર્ષદ હતા ને રતનજી બાપુ, એ બહુ મોટા હતા અને બહુ સમજણા હતા. એટલે ભગવત પ્રસાદજીએ રતનજી બાપુને કીધું કે, તમે જાઓ ને બાપુજીને પૂછો ને, મારી માથે બાપુજી બહુ દુખાઈ ગયા છે. તો તમે જાઓ ને કહો ને, હું શું કરું તો બાપુજી મારી ઉપર રાજી થાય. ત્યારે રતનજી બાપુ ગયા રઘુવીરજી મહારાજ પાસે અને કહ્યું કે, ભગવત પ્રસાદ મુજાય છે અને તમે રાજી થાઓ, અને પૂછાવે છે કે હું શું કરું તો બાપુજી રાજી થાય. ત્યારે રઘુવીરજી મહારાજ કહે, જાઓ એમને કહો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળે તો રાજી થાવ. રતનજી બાપુએ કીધું કે, બાપુજી રાજી કરવા જ છે ને, દિલથી વાત છે ને, તો ગા. તો બાપુજીએ કીધું છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવા જાઉં તો હું રાજી થાઉં. એટલે ભગવત પ્રસાદજી મહારાજ બીજે દિવસે ગુણાતીતાનંદ સ્વામી આસને વાતો કરતા હતા, ત્યાં આવ્યા વાતો સાંભળવા. ત્યારે સ્વામીએ જોયું કે, આ કેમ આવ્યા અહીંયા, આમનો તો ગાદી અભિષેક થયેલો છે, આ તો આચાર્ય છે, પણ આવ્યા એટલે ગાદી તો ગયો નાખી દીધું. બેઠા ગુણાતીતાન સ્વામીનો ઉપદેશ સાંભળીને ગયા. પછી સ્વામીએ વાઘજીભાઈને પૂછ્યું કે, વાઘજીભાઈ આજે ભગવત પ્રસાદજી અહીં કેમ આવ્યા હતા આપણે આસને? ત્યારે એમણે કહ્યું કે, સ્વામી એ તો આપનો સમાગમ કરવા માટે આવ્યા હતા, ને હવેથી હંમેશા આવશે. ગુણાતીતાનંદ સ્વામી કે કારણ એવું છે કે રઘુજી મહારાજે આજ્ઞા કરી છે. ત્યારે સ્વામી કે તેમનો તો ગાદી અભિષેક કર્યો છે એટલે તે અહીં આવે તે ઠીક ન કહેવાય, માટે આપણે તેની પાસે જશું. પછી વાઘજીભાઈએ તે વાત ભગવત પ્રસાદજીને કહી જે સ્વામી કહેતા હતા કે અમે આચાર્ય પાસે જશું, તેઓ અહીં આવે તે ઠીક ન કહેવાય. ત્યારે ભગવત પ્રસાદજીએ કહ્યું, પણ વાઘજીભાઈ મને તો બાપુજીએ આજ્ઞા કરી છે સ્વામીને આસને જઈને તમે સ્વામીની વાતો સાંભળજો, માટે હું તો ત્યાં આસને આવીશ. આવું થયું. પછી વાઘજીભાઈએ સ્વામીને તે બધી વાત કરી ત્યારે સ્વામી કહે, એમ જો હોય તો આપણે બીજે ઠેકાણે સભાની ગોઠવણી કરીએ. પછી બે દરવાજા વાળો ઓરડો હતો, તેમાં સ્વામી માટે તથા ભગવત પ્રસાદજી માટે ગાદી તકા નખાવ્યા. સ્વામી અને ભગવત પ્રસાદજી બે જ જણ બેસે ને આચાર્યના સેવક વાઘજીભાઈ તે ઓરડામાં એક દરવાજે બેસે અને સ્વામીના સેવક બાળ મુકુંદાજી તે બીજે બારણે બેહે. એ પ્રમાણે બેસીને દરરોજ જ્ઞાનનો ઉપદેશ કરતા. ભગવત પ્રસાદજીને વાતો કરવા સ્વામી જાતા એવું ભગાદોશીની પોથીમાં લખેલું છે. ક્યારેક મને હારે લઈ જતા એવું લખ્યું છે. આચાર્યના ધર્મની વાતો કરતા ગુણાતીતાનંદ સ્વામી ભગવત પ્રસાદજીને, વળી ગુરુ મહિમા કહેતા, માતા પિતાની આજ્ઞા પાળવાની વાત કરતા, ગુરુની આજ્ઞા પાળવાની વાત કરતા, નીતિની વાત કરતા, તથા ભગવાનના નિશ્ચયની અને સાધુના મહિમાની ઘણી વાતો કરી. પછી કહ્યું કે રઘુવીરજીએ તમને ગાદી આપી છે અને હું આપને દિવ્ય ગુણો આપું તો જ ગાદી ભોગવી શકશો, એમ કહીને સર્વોપરી ઉપાસનાની વાતો ભગવત પ્રસાદજીને બહુ કરી. પછી ધર્મ ભક્તિ ને જ્ઞાન વગેરેના ઘણા બધા દ્રષ્ટાંતો દઈને બહુ ઉપદેશ દીધો, તેથી ભગવત પ્રસાદજીનું માનસિક દુઃખ હતું તે દૂર થયું અને રાજી થયા. એટલે રઘુવીરજી એવી ગુણિયલતા જોઈને એના ઉપર ખૂબ ખુશી થયા. ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ સારી વાતો કરીને ગુણિયલ બનાવ્યા. પછી રઘુવીરજી રાજી થયા. એમ સત્પુરુષના સમાગમથી અખંડ શાંતિ ને દિવ્ય ગુણ મળે છે, અનેક જન્મના પાપ બળે છે. આચાર્યશ્રીને પણ સદગુરુના સમાગમની ખૂબ જરૂર હોય છે, જરૂર પડે છે, કરવો જોઈએ. જીવનમાં ઉદ્ભવતા સમગ્ર તાપો તેનાથી જ સમી જાય છે અને દેહ છતાં જ આત્યંતિક મોક્ષ મળી જાય છે. આ રીતે વડતાલમાં નિત્ય કથા વાર્તા થતી, ઉત્સવ પૂરો થયો, સંઘ પોતપોતાને ગામ ગયા, સંતો મુમુક્ષુને ઉપદેશ આપવા ગયા. પછી રઘુવીરજી મહારાજ ચરોતર દેશના આણંદ ઉમરેઠ વગેરે ગામોમાં ફરી પાછા વળતા લાવ્યા. તે સમયે ભગવત પ્રસાદ બીજી પત્ની પરણીને આવ્યા. પહેલા ભગવત પ્રસાદજી પરણવા ગયા ને ત્યારે રઘુવીરજી મહારાજ હારે નથી ગયા, માણસો મોકલ્યા કે જાઓ પરણી આવો. પછી એ પત્નીનો દીકરો અને પત્ની બે ગુજરી ગયા. પછી ફરીવાર પરણવા ગયા ત્યારે રઘુવીરજી મહારાજ ક્યાંય ગયા નથી, એ પાછા હિન્દુસ્તાનમાં જઈ પરણીને આવ્યા. પછી એક ત્રીજી પત્ની પરણી આવશે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે રઘુવીરજી મહારાજ એવા હતા કે વડતાલ છોડીને બને ત્યાં સુધી ક્યાંય જાતા નહીં, નહીતર ભગવત પ્રસાદજીને પરણાવવા એમને બાપ તરીકે જવું જોઈએ. પણ કઈ નહીં, પોતે વડતા લક્ષ્મીનારાયણ દેવ સત્સંગની સેવા, જાઓ તમે પરણી આવો, પરણીને આવે ત્યાં સ્વાગત કરી દે, પરણાવવા ગયા હોય એના સન્માન કરી દે, એવું કહે છે. રઘુવીરજી જે એને પરણાવવા ગયા હતા ને આર્ય સંતો પાર્ષદો, એમને 15 દિવસ જમાડ્યા. એક દિવસ રઘુવીરજીએ સભા કરી અને સંતો ભક્તોને બધાને બોલાવ્યા. પછી આવી બિરાજ્યા સભામાં, શોભા સારી થઈ તે સમામાં પાટે બેઠા રઘુવીર તત્ર હામા ગાદી ઉપર દત્ત પુત્ર. રઘુવીરજી મહારાજ પાટમાં છે બેઠા અને ભગવત પ્રસાદજી આચાર્ય છે તો પણ એ હામાં બેઠા સાધુ ભેળા. આવી જ બેહવાની વ્યવસ્થા હતી. ભગવત પ્રસાદ સદગુરુ સાથે જ સામે બેહતા હતા. પછી રઘુવીરજીએ કહ્યું કે હવે મારે કરવાના કામ બધા પૂરા થયા, માટે હવે મારે જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જવું છે. તમે બધાએ મને જૂનાગઢ જવા માટે નિવૃત્તિ આપી દો. માટે જૂનાગઢ માં જઈ,
માટે જૂનાગઢ માં જઈ,
गुणातीतानंद पास
स्वामी गुणातीतानंद पास
विचार करी ये सांख्य नो
विचार करी ये सांख्य नो
तहां वास करी एक मास
तहां वास करी
જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈ સાંખ્ય નો વિચાર કરવો છે. એક મહિનો મારે ત્યાં રોકાવું છે, માટે હવ મને રજા દો. પછી માત્ર ભોળાનાથ ભટ્ટ, કોઠારી ગોરધનદાસ, બ્રહ્મચારી વૈકુંઠાનંદ અને બ્રહ્મચારી દયાનંદ આ ચારને સાથે લઈને રઘુવીરજી મહારાજ ધોલેરા ગયા. આમ તો રઘુવીરજી મહારાજને બધા જવા દેતા નહોતા કે કઈ નહીં, એમ તમારે શું સમાગમની જરૂર, તમે તો આચાર્ય કહેવાઓ, તમારામાં તો બધું હોય જ, એમ મહિમા વાળો ભાવુક વર્ગ છે ને એ ન જવા દે, તમારામાં શી ખામી જ કે છે. ખૂબ વખાણે ખૂબ પડખેરે, પણ હવે રઘુવીરજી મહારાજ કે ભાઈ મારે જવું છે, તમે બધા મારે વિશે અહોભાવના રાખો, મહિમા રાખો, એટલે કરીને કાંઈ હું એ પ્રમાણે થઈ ગયો હોઉં એવું કેમ મારે મનાય. મારે મારું નિદર્શન કરવું જોઈએ, મારે મોટાના સમાગમની જરૂર હોય, અમુક એ મને ખબર હોય, કાંઈ તમને બધાને કહેવાનું ન હોય, માટે મને જવા દો. એમ કહીને પોતે નીકળ્યા. ભોળાનાથ ભટ્ટને હારે લીધા, ગોરધનદાસ કોઠારીને લીધા, વૈકુંઠાનંદ બ્રહ્મચારી, દયાનંદ બ્રહ્મચારી ધોલેરા આવ્યા, ગઢપુર આવ્યા, પછી ત્યાંથી જૂનાગઢ ગયા. દેવોના દર્શન કરી ગુણાત્યાન સ્વામીને મળ્યા. ત્યારે અધિક શ્રાવણ માસ ચાલતો. સ્વામી ગુણાતીતાનંદની પાસે વાસ કરી એક માસ, રાત દિવસ જ્ઞાન વાર્તા કર્યો, સાંખ્ય વિચાર વિલાસ. એક મહિનો તો કથા વાર્તા સાંભળી, પણ હવે એને એવો રસ પડ્યો છે સમાગમમાં, તે મુદત લંબાતી ચાલી. એક મહિનાનું કહીને જૂનાગઢ આવ્યા હતા, પછી 3 મહિના રોકાણા. નિત્ય સભામાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળતા, સ્વામી રઘુવીરજી મહારાજ પાસે નિષ્ઠાની, ઉપાસનાની, સાંખ્યની, યોગની, બ્રહ્મભાવની, શ્રીહરિના રહસ્ય કે રૂચિના વચનામતો ગોતી ગોતીને, વંચાવી વંચાવીને વાતો કરતા, હવારથી રાજભોગ સુધી નિત્ય કથા વાર્તા ચાલતી. પછી જ્યારે ગુણાતીતાનંદ સ્વામી દૈહિક ક્રિયા કરવા જાય, ત્યારે રઘુવીરજી મહારાજ જાતે જે કાંઈ શાક આવે તે ખીચડીમાં નાખીને જમી લેતા. સ્વામી પાસે આવીને વાતો કરવા માંડે, જો રાંધવામાં ખાવામાં મોડું થાય તો વાતો વહી જાય. એ વાતો કરનારા એવા, આ વાતો સાંભળનારા એવા, અને વાતો કરવાનો ઉમળકો બહુ, અને વાતો સાંભળવાનો ઉમળકો બહુ. આ વાત ક્યાંથી મળે કોઈ કહેનારા કે સાંભળનારા? વંદન કર્યા જેવી વાતો છે ને, તમારે મારે ઉપદેશ ગ્રહણ કર્યા જેવી વાતો છે, અદભુત વાતો છે, અદભુત વાતો. અને આમ ગાદીપતિ હોય અને સાધુ પાસે બેસીને વાતો સાંભળવી, એ થાય નહીં હો. ગાદીએ બેઠા પછીનો જે કેફ ને જે માન ને જે અહમ હોય ને, એવું વિચિત્ર પ્રકારનું હોય કે કળ્યું કળાય નહીં, તજ્યું તજાય નહીં, મૂક્યું મુકાય નહીં, સમજ્યું સમજાય નહીં, આપણને બીજાને એમને કોઈને. આ બહુ ઊંડી વાત છે. પણ રઘુવીરજી મહારાજ, એ તો રઘુવીરજી મહારાજ હો, આ દ્વિશતાબ્દી મહોત્સવ રઘુવીરજી મહારાજનો છે. આ કથા તમારા ને મારા હૌના કલ્યાણની છે. આ કથા કોઈને માખણ ચોપડવાની, હારું લગાડવાની નથી. આ તો કલ્યાણની કથા છે, કારણસરીના કોપડા કાઢવાની કથા છે, અહમ મેલવાની, વાસના તજવાની ને બ્રહ્મભાવે ખેલવાની કથા છે. ગોમતી કાંઠે હવળી જેને પડી એનો બેડો પાર. પેલા અવિચલદાસજી મહારાજ એકવાર આવ્યા હતા વડતાલમાં, બેઠા હતા, પછી વાત કરતા હતા કે હું ગાદીએ બેઠો પછી મને ખબર પડી કે આ ગાદી ઉપર બેઠા પછી કેવું વિચિત્ર પ્રકારનું અહમ આવતું હોય શકે, એ અનુભવ કહેતા હતા. સવારથી રાજભોગ સુધી નિત્ય કથા વાર્તા ચાલતી. પછી જ્યારે ગુણાત્યાન સ્વામી દેહિક ક્રિયા કરવા જાય, ત્યારે રઘુવીરજી મહારાજ જાતે કાંઈક શાક આવે તે ખીચડી નાખીને જમી લેતા, ક્યારેક બાટી બનાવીને જમતા. આમ સાદું ભોજન કરી ઝટપટ દેહી ક્રિયા આટોપી લેતા, પછી શ્રદ્ધાથી સ્વામીની વાતો સાંભળવા આવતા. લ્યો, એક વાર ગુણાત્યાન સ્વામી તે રસોઈ બનાવતા ત્યાં ગયા તો ખીચડી અડધી કાચી હતી. પછી સ્વામીએ સારી રસોઈ બનાવવાનું કહ્યું કે આચાર્ય શ્રી થોડી સારી રસોઈ કરો. આ સમયે સ્વામીએ બ્રહ્માંડ ભરાઈ જાય એટલી વાતો કરી હતી એમ અનુભવ કરનારા કેસ. એક દિવસ ગુણાત્યાન સ્વામીએ રઘુવીરજી મહારાજને દિવાન ખાનની મેળીએ બેહાડીને વાતું કરી હતી કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહ ત્રય વિલક્ષણમ વિભાવ તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા. આ શ્લોક ઉપર બહુ વાતો કરી. વળી બ્રહ્મ ભૂત પ્રસન્ન આત્માના સોચતી ને કાંક્ષતી, આ શ્લોક ઉપર બહુ વાતો કરી અને એમાં કહ્યું તેમ જ્યાં સુધી નથી કર્યું હે આચાર્ય, એમાં કહ્યું એ બે શ્લોકમાં એમ જ્યાં સુધી બ્રહ્મ ભાવ નથી કેળવો અને ભગવદ્ ભાવ નથી કેળવો ત્યાં સુધી મોટા મોટા કર્મવાદીઓ, ઐશ્વર્યવાદીઓ, શાસ્ત્રીઓ, મહંતો કે પંડિતો એ સર્વે માયાના પ્રવાહમાં જ વહ્યા કરે છે. વળી આ ભરતખંડમાં આચાર્ય તો અનેક થઈ ગયા ને અનેક થશે ને અત્યારે અનેક છે. આચાર્યની કાંઈ તાણ નથી. ભારતમાં બહુ ગાદીઓ ને બહુ આચાર્યો છે પણ તમારી મોટા આચાર્ય પદથી નથી. રઘુવીરજી તમારી એક રેણી, એક કેણી, મુમુક્ષુતા ને સ્થિતિ જોઈને તમારી ઉપર મહારાજનો અતિશય રાજીપો હતો. આચાર્ય પદ જોઈને નહીં, તમારા ગુણ જોઈને મહારાજનો રાજીપો હતો. અને અમને મહારાજે પંડ્ય કહ્યું હતું કે ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઈ નથી. તે એ વાત સાચી છે. કેમ જે તમે આજે અમારા વચનોને માની નહીં પધાર્યા છો. બાકી આચાર્ય પદ તો બંધનકારી છે રઘુવીરજી, આચાર્ય પદ તો બંધનકારી છે. અને તે અનંત પ્રકારના માન સન્માનથી ઘેરાયેલું, રાજવૈભવથી ઘેરાયેલું અને ગુણમય વિષયોની પ્રાપ્તિ એ આદિ ત્રિગુણાત્મિક મોટપ તો જીવને અધોગતિએ લઈ જાય છે રઘુવીરજી મહારાજ. આ બધી મોટપને ભોગને સન્માન જીવને અધોગતિએ લઈ જાય છે. માટે એમાં લેશ માત્ર સુખ નથી એમ સમજો રઘુવીરજી. આવા ગહન જ્ઞાનની પ્રાપ્તિ તો મહારાજ કે તેમના અનાદિ મહામુક્ત દ્વારા જ થઈ શકે છે. બાકી આવું નિર્બંધન જ્ઞાન થવું અઘરું છે. પરાત્પર સાકાર પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન જેવું મહારાજે કહ્યું છે તેવું ક્યાંય નથી. માટે અક્ષર બ્રહ્મ રૂપે થઈ મહારાજના સ્વરૂપમાં અખંડ દિવ્ય ભાવે જોડાવું રઘુરજી, અખંડ દિવ્ય ભાવે જોડાવું, બસ એ જ સર્વે સારનો સાર છે. મહારાજે પોતાની રૂચિ અને ઉપાસના વચનામૃત લોયા 14માં કહેલ છે. તેમાં મહારાજે ત્યાગ વૈરાગ્યની વાત કરી, આત્મનિષ્ઠાની વાત કરી અને ભક્તિને વિશે પોતાની રૂચિ જણાવી. તે મહારાજની રૂચિ ભેળી આપણી પણ રૂચિ ભેળવીએ તો જ સુખ થાય. વળી તેમાં મહારાજને સાકાર ઉપાસના કહેવી છે. તેથી કહે છે જે સર્વથી પર અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત એક મોટો તેજનો સમૂહ છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન તે સહજાનંદ સ્વામી તે બિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે કોટાન કોટી મુક્તો બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તોએ સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેને કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનના દર્શન થતા નથી ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રૂચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શન કરીને જ અતિ સુખ થાય છે. આવી રીતની મહારાજે પોતાના સ્વરૂપની સાકાર ઉપાસના કહી છે. તેમાં એમ જણાવ્યું છે જે વેદાંતીઓ કેવળ તેજને જ બ્રહ્મ કહે છે તેમાં અમારી રૂચિ નથી પણ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો એ ત્રણેય દિવ્ય અને સનાતન છે અને સિંહાસન ઉપર બિરાજમાન પુરુષોત્તમ નારાયણના દાસ ભાવે અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો વર્તે છે. લ્યો ધામ ધામીને મુક્તો સનાતન છે, પુરુષોત્તમના દાસ ભાવે ધામને મુક્તો વર્તે છે. ગરણા મધ્ય 13માં છેવટમાં કહ્યું કે તે અક્ષરધામને વિશે જે પુરુષોત્તમની મૂર્તિ અખંડ બિરાજમાન છે તેજ પોતે મૂર્તિ પ્રગટ મહારાજ છે એમ સમજાવવાનો સમજવાનો આગ્રહ છે. પછી બીજા જે આચાર્યો થયા તેની વાત કરીને કહ્યું છે, મહારાજે તેમાંથી જે સારું લાગ્યું તે પ્રવર્તાયું છે, પણ તે કોઈનો બેઠો મત લઈને પોતાનો મત પ્રવર્તાયો નથી. તે શું? તો શંકર સ્વામીના અદ્વૈતમાં તો પોતાને રૂચિ જ નથી, કારણ કે એક બ્રહ્મ જ સર્વરૂપ થયું છે અને તે બ્રહ્મ વિના બીજું બધું મિથ્યા છે એમ માનવામાં ઘણા ઘણા દોષ આવે છે. તેથી મહારાજે માન રાખ્યો નથી. મહારાજે તો વચનામત લોયા 13માં એ પરબ્રહ્મ નારાયણ જેવા તો એક નારાયણ જ છે કહેતા, તે જેવા થવાને અક્ષર બ્રહ્મ પર્યંત કોઈ સમર્થ નથી એવા એ અદ્વિતીય છે એવો અર્થ કર્યો છે. પણ સંન્યાસીઓ કૂતરા ગધેડા આદિ સંસ્કૃતિમાં સબળતા જીવોને નિર્ગુણ બ્રહ્મ માને છે, અને જેમ પાણીમાં પાણી મળી જાય તેમ મર્યા પછી નિરાકાર બ્રહ્મમાં ભળી જવારૂપ મોક્ષ માને છે એવો મત મહારાજને અમાન્ય છે. મહારાજે માન કર્યો નથી. આવી વાતો સાંભળીને આચાર્ય રઘુવીરજી મહારાજને પરમ શાંતિ અનુભવાતી હતી. પછી સ્વામીને વિનય વચને બહુ બહુ રઘુવીરજી મહારાજે રાજી કર્યા. આમ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ 3 મહિના સુધી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જૂનાગઢમાં કર્યો, અને પછી સાથે લઈ ગુણાતીતને સંચરા સોરઠ માય લોજ આદિ પંચતીર્થીની પંચતીર્થી કરી ત્યાંય. પછી ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈ આચાર્ય રઘુવીરજી મહારાજ લોજ વગેરે સોરઠની પંચતીર્થી કરવા નીકળ્યા. સ્વામી સાથે રઘુવીરજી મહારાજ વંથલીથી માણાવદર આવતા હતા. રસ્તામાં રઘુવીરજી મહારાજના ગાડીનો બળદ લૂલો થઈ ગયો. તેમના પાર્ષદોએ ત્યાં સાતલપુર ગામના પટેલને કહ્યું કે અમારા આચાર્યનો બળદ લૂલો થયો છે, માટે માણાવદર સુધી એક બળદ આપો ને. કોઈએ બળદ ન આપ્યો, કારણ કે ઓળખાણ વિના એમ કેમ આપે. સ્વામીને વાત કરી એટલે સ્વામીએ કહ્યું, પટેલોને મારું નામ દઈને કહેજો કે જૂનાગઢના મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી બળદ માગે. પાળાએ જઈને નામ દીધું, જેથી પટેલ પોતાના સારા બળદનું ગાડું જોડીને આવ્યો અને કહ્યું, સ્વામી આ ગાડું બળદ તમને કૃષ્ણ અર્પણ. ત્યારે સ્વામી કહે, એમ અમારાથી ન લેવાય. પટેલ કે, સ્વામી આપની ગાડીએ જોડેલા બળદ ઉપર પછી અમારાથી ધોહરી મુકાય નહીં. આવો તેને સ્વામીનો મહિમા જોઈ આચાર્ય રઘુવીરજી કહે, સ્વામી બિન સત્સંગી પણ તમારું નામ સાંભળતા આટલું સમર્પણ કરે. હા, આટલું સમર્પણ. તે સાંભળી સ્વામી કહે, મહારાજશ્રી આ જૂનાગઢની વાવ સોરઠના સત્સંગીઓના માથા વડે ભરવી હોય તો ભરી દઉં. એવો હવને સત્સંગ સમજાયો છે, અને શ્રીહરિની નિષ્ઠા પાય છે, શ્રીહરિની નિષ્ઠા. પણ જ્યારે સત્સંગ સમજાશે ત્યારે આ બધું સમજાય. સર્વોપરી નિષ્ઠા કરાવી છે બધાને મેં તો, છતાં ઘણીવાર તમારા મનમાં એમ થતું હશે મહારાજશ્રી કે અમે ધર્માદાની વાતો નથી કરતા, પણ જ્યારે સત્સંગ સમજાશે ત્યારે બધું સત્સંગ અર્થે જ વાપરશે. કાંઈ ધર્માદાની વાતો કરકર કરવાની ન હોય, વાતો તો સર્વાવતારી શ્રીહરિની કરકર કરવાની હોય. ભગવાન સમજાય સત્સંગ થશે ત્યાં ધર્માદો દેશે જ ને, એમાં હું વળી ધર્માદાનું માંગણ વેળા કરીને નગરી એની કૂટ કૂટ કરવાની. ભગવાનની વાતોની કથા થાય તો હરિભગતને મહિમા થાય, કહેવું ન પડે એની મેળે આપે એવો મોટા સંતનો મત હતો. આ રીતે વાતો કરતા કરતા સંવત 1918માં આસોવદ દશમે રાજકોટ સુધી સાથે આવ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પાછા જૂનાગઢ ગયા અને રઘુવીરજી મહારાજ ફરતા ફરતા ગઢપુર આવ્યા, ત્યાં દિવાળી કરી અને સંવત 1918ની સાલ પૂરી થઈ. હવે એક સાલ રહી. સંવત 1919માં અન્નકૂટ ઉત્સવ રઘુવીરજી મહારાજે ગઢપુરમાં કર્યો.
રઘુવીર ગઢ પાતને રહીને કથન ભલા ઉપદેશ ના કહીને,
રઘુવીર ગઢ પાતને રહીને કથન ભલા ઉપદેશ ના કહીને,
નિજ જન મન શાંત શાંત કીધા દર્શન દાન દયા નિધાન દીધા,
નિજ જન મન શાંત શાંત કીધા
આનું નામ આચાર્ય કહેવાય.
નિજ જન મન શાંત શાંત કીધા, દર્શન દાન દયા નિધાન દીધા.
નિજ જન મન શાંત શાંત કીધા, દર્શન દાન દયા નિધાન દીધા.
એવી વાતો કરીને પોતાના આશ્રિત ભક્તજનોના મન શાંત શાંત કરી દીધા. એટલે ટાઢું ટાઢું કરી મેલ્યું.
આચાર્ય શ્રી રઘુવીરજી તે તો ઈશ્વર અક્ષર તુલ્ય, જેણે આચાર જ પદ લઈ કર્યા ઉત્તમ કામ અમોલ. જેવા તેવા નાય, ઈશ્વર જેવા અક્ષર જેવા અમૂલ્ય કાર્યો કર્યા. શોભાવી નિજ સંપ્રદાય ને પછી દેહે થયા તિરોધાન, એહ કથા હવે વર્ણવું, એ સુણો શ્રોતા થઈ સાવધાન.
શ્રી રઘુવીરજીએ સંપ્રદાયને બહુ વધાર્યો, દિગ્વિજય કર્યો દેશો દેશમાં, અનેક ઉત્તમ કામ કર્યા. પછી એક દિવસ સમાધિમાં શ્રીહરિએ કહ્યું કે રઘુવીરજી હવે અક્ષરધામમાં આવો. સંવત 1919 સાલ આવી, ઉત્સવ અન્નકૂટનો દુર્ગપતને કર્યો. ત્યારબાદ ત્યાંથી સંત સમાજ સાથે કેરિયા કારિયાણી, ત્યાંથી પોલારપરમાં રાયત્રિયા, ધોલેરા થઈ સિંજીવાડે આવ્યા, અને કાર્તિક સુદ 9 વડતાલ આવી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા.
અક્ષરધામ જવાતણી નક્કી કરી વિચારી વા, સબીજ સાખ્ય ને યોગનું કરે મનન દિન નેરા. આવી પવિત્ર પ્રબોધિની આવ્યા સમયે સંઘ અપાર, મુનિના મંડળ આવ્યા કરે ઉત્સવ સરસ પ્રકાર.
વડગામના ડોસા ગઢવીના પત્ની મોંઘીબાઈએ બારેશે તુલસી પરણાવ્યા વડતાલમાં, ખર્ચો કરીને લાભ લીધો. આચાર્યનું પૂજન કર્યું, સર્વને રસોઈ આપી.
એમ કરતા તે પૂનમ આવી રે, ત્યારે આચાર જે મન ભાવી રે, સર્વ સંતને દીધી રસોઈ રે રે રે, પોતે પીરશું અવસર જોઈ રે.
આહોડા પડાવી દેવી કથા હવે આવે છે, છેલ્લી કથા. તમારું મારું માથું આચાર્ય શ્રીના ચરણમાં નો નમી પડે મને કહેજો. આ વાત સાંભળ્યા પછી ગજબની આચાર્ય રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યા પછી જે બદલાણા છે એ વાત તમને મને અસર કરી જાય છે. પોતે માંદા છે તોય પોતે રસોઈ આપી અને પોતે પીરસે છે.
જમતા સંતને પરસેવો વળ્યો રે, તે તો ઉનાળાના જેવો બળ્યો રે.
કાર્તિકી પૂનમ છે, હું માનું છું કે એવો પરસેવો હોઈ શકે નહીં, તો પણ ગરમી સંતોને થઈ હશે જમતા જમતા. પરસેવો સાધુને બળ્યો.
ત્યારે આચાર જે હાથ ધોઈ રે,
લીધો ઝપટ પંખો તેહ જોઈ રે. પેલા આમ નાખતા પંખો, એને ઝપટ પંખો કે આમ મોટો હાથ ધોઈ નાખ્યા. આચાર્ય શ્રીએ ઝપટ પંખો લીધો. આવી પંગતમાં ફરી ફરી રે, નાખ્યો પવન તે પંખ વે કરી રે. ઘડીક આ પંક્તિ ને ઘડીક ઓલી પંક્તિ ને સાધુ જમતા હતા. એ પંગતમાં ફરી ફરી રઘુવીરજી મહારાજે સાધુ ને પવન નાખ્યો. આ વાત છે, મને કહો એનો દ્વિ શતાબ્દી મહોત્સવ ઉજવાય કે નહીં? ગજબની વાતો છે. આવી રીતે બધા સાધુને આચાર્ય શ્રી પવન નાખે છે, સાધુઓ જમે છે. કોઈને આ મનાય એવી વાત નથી, કારણ કે આપણે જે હાથ હાથ પેઢી જોઈ છે, સાંભળી છે, એને અનુરૂપ આ વાત નથી. એટલે ગળે ન ઉતરે, માન્યામ ન આવે કે આવું હોય કેવી રીતે, થાય કેવી રીતે. પણ આ લખ્યું છે, જોનારે જાણનારે લખ્યું છે. જોકે બધાને આ વાત ગમશે જેવી મને ખબર નથી, કારણ કે ઘણાને ન પણ ગમે. પણ છે એ હું તો તમારી આગળ રજૂ કરું છું. મારી ઉપર હવે મેર રાખવી. મારે તો જે મને મળ્યું હોય ગ્રંથોમાંથી એ હું તમને પીરશું. ઘરનું ક્યાંથી લેવા જાવ, મેં કઈ જોયું નથી. આ રીતે સાધુને જમાડ્યા, પંગત ઉઠી, બધા હોને આસને ગયા. સાંજે વળી રઘુવીરજી મહારાજે સભા બોલાવી. સાંજે બેઠા સભા ભરી જ્યારે રે, સર્વ સંતને પૂજ્યા ત્યારે રે. આચાર્ય અને સંતને અરસપરસ કેવો ભાવ હોવો જોઈએ એ આ દ્વિ શતાબ્દી મહોત્સવ શીખવાડે છે. જો શીખવો હોય તો આમાં જે જે યજમાને પૈસા આપ્યા અને આ આયોજન ટ્રસ્ટી બોર્ડે કોઠારીએ ચેરમેને કર્યું, એટલા સંતો અહીંયા કથામાં હાજરી આપીને બેઠા, એ બધાને આમાંથી આ શીખવાનું છે કે આવો જો અરસપરસ પ્રેમ હોય તો બીજા બધા ફાંટા બાટા સમાપ્ત થઈ જાય. આ નક્કી વાત. પણ સભામાં એકબીજા ઉપર પ્રવચનો કરવાથી કાંઈ વળે નહીં, કોઈ કોઈને ગણે નહીં, કોઈ કોઈથી બીવે નહીં. આ યુગ થોડોક બીજી રીતનો છે, પ્રેમથી કામ લેવાય કામ થાય. બાકી તો ઓલો એક આંખ કાઢે તો ઓલો બે કાઢે, ઓલો બે કાઢે તો ઓલો ત્રીજી ખોલે, અંત્ય પ્રલય થાય. ડારા બારા દેવાથી તો કોઈ માને એમ જ નથી. નિર્માનીપણે દિલ જીતો તો વાત જુદી છે. બધા સાધુની આચાર્યશ્રીએ પૂજા કરી, પછી ધોતિયા સૌને ઓઢાડ્યા રે, નેત્ર કાંઈ ઉદાસી દેખાડ્યા રે. સંતના સદગુણને સંભારી, સ્તુતિ ગદગદ કંઠે ઉચારી. પછી સંતના સદગુણ સંભારી રઘુવીરજી મહારાજ ગદગદ કંઠે સાધુની સ્તુતિ કરે છે. સંતો છો તમે સદગુણી સારા રે, પુષ્ટિ સત્સંગની કરનારા રે. મહા સંકટ માં ધરી ધીર રે, કષ્ટ વેઠી કરાવ્યા મંદિર રે. રઘુવીરજી મહારાજ ગદગદ થઈ ગયા છે. હે સંતો, તમે મહાન છો. તમે કષ્ટ વેઠી વેઠી મંદિર કરાવ્યા, તમે કષ્ટ વેઠી વેઠી દેશ વિદેશમાં ફરીને સત્સંગ કરાવ્યો છે. આ સંપ્રદાય તમે ઉભો કર્યો છે, આ સંપ્રદાય તમે અરે લઈને છે, અમારે લઈને નહીં. અમે તો આવીને સીધા ગાદીએ બેન પૂજાઈ છીએ. માર તમે બાવાઓના ખાધા, લોટના ગોળા તમે ખાધા, તપ વ્રત તમે કર્યા, મા બાપ ઘરબાર સ્ત્રી ભોગ વિલાસ તમે મૂક્યા છે, સંતો તમે મહાન છો, આવું રઘુવીરજી મહારાજ બોલે છે.
સત્સંગ નું સમજીને તત્વ રે સંતો, માથા સાટે જ રાખ્યો તમે મમત્વ રે. જળબાગ નું જીવન જેમ રે, તમે સત્સંગ નું જીવન તેમ રે. જેમ બાગ નું જીવન જળ છે, એમ તમે આ સંતો આ સત્સંગ નું જીવન છો, હરિભક્તો નું જીવન છે. સંત છો તમે પાંખો અમારી રે, શોભા પામીએ તમ વડે સારી રે.
એ સંતો તમે અમારી પાંખો છો, તમે ન હોન તો અમે પાંખો વિનાના પક્ષી જેવા છીએ, તમારે લઈને અમે આકાશમાં ઉડીએ છીએ, તમે અમારી શોભા છો. બોલો. એક મહાશય મને કહેતા હતા કે મને કે સાધુની શું જરૂર છે સંપ્રદાયમાં. મેં કીધું પણ બાપજી સાધુ વિના કેવી રીતે સંપ્રદાય હાલે, મને કે વૈષ્ણવોનો હાલે જ છે ને, તમે સાધુએ જ બધું બગાડ્યું છે આખા સત્સંગનું. મને કે આવી વિચારધારા વાળા ગાદી ઉપર આવી ગયા. બોલો. શું સત્સંગને સુખ થાય જે હરિભગતને સાધુઓની સામે ઉશ્કેરીને તૈયાર કરે, રોજ ઉઠીને એકાંતમાં સાધુના અવગુણ હરિભગતને નાઇક નાઇક કરે, એ ગાદીપતિ આચાર્ય આ સત્સંગનું હું ભલું કરે. મને કહો છે એનાથી હું સારું થાય.
જળ બાગ નું જીવન જેમ રે, તમે સત્સંગ નું જીવન તેમ રે. સંત છો તમે પાંખો અમારી રે, શોભા પામીએ તમ વડે સારી રે. અમે પામિયા મોટપ માન રે, તે તો સંત કૃપાથી નિદાન રે.
એ સંતો અમે જે કાંઈ મોટપ માન પામ્યા, ગાદી પામ્યા, એ તો સંતો તમારી કૃપાથી પામ્યા છીએ, તમારી કૃપાથી પામ્યા છીએ. આવું કોને ભાન રહે આટલા વર્ષ ગાદી ભોગવ્યા પછી. આ તો ગુણાતીતાનંદ સ્વામીના સમાગમનો પ્રતાપ છે. તે રઘુવીરજી મહારાજ આવું બોલે છે. જો આચાર્ય સાધુનો સમાગમ દિલથી કરે તો ખરેખર ગુણિયલપણું એવું આવે કે આખો સત્સંગ એમાં તણાઈ જાય.
એવા શબ્દ ઉચ્ચારીએ ઠામરે, દંડવટ કરી કીધા પ્રણામ રે.
રઘુવીરજી મહારાજે સાધુને દંડવટ કર્યા
ત્યારે બોલ્યા સુકાનંદ સ્વામી, દંડવટ ન કરો શુભ નામી.
સુકાનંદ સ્વામી કે મહારાજ દંડવટ ન કરશો.
એમ વિનંતી કરી બહુ વાર રે, તોય પાંચ કર્યા નમસ્કાર રે.
તોય રઘુવીરજી મહારાજે સંતોને પાંચ દંડવટ કર્યા.
સભા જ્યારે વિસર્જન થઈ રે, પોઢા આચાર્ય ઉતારે જઈ રે.
આ છે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ. એટલે મેં તો તમને બધાને હાથ જોડીને પ્રાર્થના કરાવી કે આના જેવા ગુણ મારામાં આવે એવી દયા કરો. છેન રઘુવીરજી મહારાજના ગુણો કા આચાર્ય કેવા હોય, આચાર્ય કોને કહેવાય, આચાર્યનું કર્તવ્ય શું, એ આ કથા બતાવે છે. આપણે કથા હરિભગતની બહુ કરી, સાધુની બહુ કરી, પણ આચાર્યની કરવી રહી ગઈ હતી તે આ વખતે કરી. સંત કોને કહેવાય, હરિભગત કોને કહેવાય, એવી તો વાતો ઘણી કરી, પણ આચાર્ય કોને કહેવાય, આચાર્ય કેવા હોય, એ આ દ્વિશતાબ્દીમાં આપણે બધું જાણ્યું. કારતક વદ પડવાને દિવસે રઘુવીરજી મહારાજ વિશેષ માંદા થયા, તોય માંદા સંતોની ખબર કાઢવા નીકળ્યા. માંદા જે સાધુ હતા એની ખબર કાઢવા વગર આચાર્ય રહી શકતા નહોતા. વગર બોલાવે માંદા સાધુને જોવા રઘુવીરજી મહારાજ જાતા, બોલાવવા ન પડતા. બીમાર સંતોને રસોઈનું સ્થાન રઘુવીરજી મહારાજ ને અયોગ્ય લાગ્યું. આ રઘુવીરજી મહારાજ નું છેલ્લું કામ છે કે બીમાર સાધુને આવું રહેવાનું હોય એના માટે કંઈક સારી વ્યવસ્થા કરાવું, એમ વિચારી માંદા સાધુને મળી અને માંદા સાધુ માટે જુદો ભંડાર કરાવવાનું નક્કી કર્યું કે એના માટે ભંડાર જુદો કરો, મોળું ખવાય, એને અનુકૂળ ખવાય. આવી વ્યવસ્થા રઘુવીરજી મહારાજે કરી.
જેને સંત ઉપર અતિ સ્નેહ રે, સંત કાજ સુનવ કરે તે હરે. તન મન ધન સંત ને કાજ રે,
તન મન ધન સંત ને કાજ રે.
કરે અર્પણ રાજા ધીરા, અર્પણ રાજા ધીરાજ રે,
કરે અર્પણ રાજા ધીરાજ રે.
જેને સંત ઉપર અતિ સ્નેહ રે, સંત કાજ સુનવ કરે તે હરે.
સંત ઉપર અતિ સ્નેહ રે, સંત કાજ સુનવ કરે તે
હરે. ઓ સંત કાજ સુનવ કરે તે હરે. એ સંત માટે શું ન કરે, કે તન મન ધન બધું સંતોને માટે કુરબાન કરે, જો સાચું સાચું હેતુ હોય તો. આમ કરતા કાર્તક બીજને દિવસે રઘુવીરજી મહારાજને વધારે તાવ આવ્યો. એવામાં સંવત 1919 કાર્તક વદ એકાદશીના દિવસે વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામીનો અક્ષરવાસ થયો. વડતાલના મહંત ધામમાં ગયા. આ પહેલા એકવાર રઘુવીરજી મહારાજને દર્શન દઈને મહારાજે કહ્યું કે રઘુવીરજી અક્ષરાનંદ સ્વામીને ધામમાં તેડી જશું, ત્યારે તેમણે ના પાડી કે મહારાજ હમણે ન તેડી જશે, મોટા મોટા સંતો ગયા છે અને પાછા એમને લઈ જશો બહુ ખાલું પડી જાય. ત્યારે મહારાજે રવા દીધેલા, આજ લઈ ગયા. તે દિવસે રઘુવીરજીને ઘણો તાવ આવ્યો. પછી ભગવત પ્રસાદ વગેરે ધર્મકુળને અક્ષરાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવા મોકલ્યા. પેલા આચાર્યો સંતોના અગ્નિ સંસ્કારમાં જાતા એમ આ કથા કહે છે. મોટા સંતોના અગ્નિ સંસ્કારમાં આચાર્ય જાતા. ભગવત પ્રસાદજી વગેરે ધર્મકુળ અગ્નિ સંસ્કારમાં ગયું. જ્યાં ગોપાલંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે તેમની વચ્ચે અક્ષરાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરજો એમ રઘુવીરજી મહારાજે કીધેલું. એવી પોતે આજ્ઞા કરી. પછી જયારે અગ્નિ સંસ્કાર કરીને સૌ આવ્યા ત્યારે રઘુવીરજીએ સૌને ધીરજ આપી. જ્ઞાનબાગમાં નિત્યાનંદ સ્વામીનો અને ગોપાલ સ્વામીનો અગ્નિ સંસ્કાર છે, ત્યાં જ અક્ષરાનંદ સ્વામીનો છે, એની ડેરીઓ છે. જ્ઞાનબાગની બાર સફેદ ડેરી છે, શેઠ ગોરધનદાસજીની છે. તે સમયે રઘુવીરજીને નિત્ય બીમારી વધતી જતી હતી, તેથી હરિયાનંદ અનંતાનંદ આ બધા જે વાતો કરી જાણે ને એવા સંતો પાર્ષદોને આચાર્ય પોતાની પાસે રાખ્યા અને મહારાજના ચરિત્ર જ એકબીજા પાસેથી સાંભળ્યા કરે. હરિયાનંદ અનંતાનંદ પુરુષાનંદ માધવદાસ વિષ્ણુદાસ ઘનશ્યામદાસ વાસુદેવચરણદાસ આ ગુમાન ભગત શ્રીજી મહારાજના પાર્ષદ હતા, એ પાછળથી સાધુ થયા. વાસુદેવચરણદાસ જયરામદાસ બ્રહ્મચારી માધવાનંદ બ્રહ્મચારી નારાયણાનંદ પાર્ષદ રતનજી વગેરે સંતો પાર્ષદોને આચાર્ય એમ કહ્યું, ઇત્યાદિકને વારા ફરતી લીલા સંભળાવો, કહો શ્રીહરિનો મહિમાય, દઢ પ્રેમ પ્રભુ પદે થાય. તમે બધા વારા ફરતી મને ભગવાનની લીલા સંભળાવો, જેથી કરીને મને ભગવાનનો મહિમા સમજાય ને પરમાત્માના સ્વરૂપમાં ગાઢ પ્રેમ થાય. પછી આ બધા લીલા સંભળાવતા, બધા ગાદીવાળે મેળે રહેતા, એક કુટુંબની જેમ અરસપરસ ભેળા, કાંઈ જુદારો નહીં, નોકું નહીં. સંતોના દુઃખી આચાર્યના દુઃખ ને આચાર્યના દુઃખી સંતોના દુઃખ, અને હરિભગતના દુઃખી સંતોના આચાર્યના દુઃખ, સંતોના આચાર્યના દુઃખી હરિભગતના દુઃખ. આવી રીતે રામરાજ જેવો કાળ વરતતો. પછી રઘુવીરજી મહારાજના સેવક જીવનભાઈ બેચરભાઈ પુરુષોત્તમદાસ વિષ્ણુદાસ વગેરેએ રઘુવીરજી મહારાજને કહ્યું કે મહારાજજી કોઈ હારા વૈદ્યને બોલાવી ઓસડ કરીએ તો સારું, હો તો શરીરને સારું થાય. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું કે મારું ઓસડ મારો મહારાજ છે, ભગવાન જ મારું પ્રારબ્ધ છે, જેવી શ્રીજીની હોય ઈચ્છાય એવી જ રીતે અમારે થાય, કાળ કર્મ માયાનો શો ભાર કરી શકે અમને લગાર. કે વચનામૃત પ્રથમ પ્રકરણે સ્નેહથી તમે સાંભળો કરણે 74મું ચિત્તમાં વિચારો મધ્ય પ્રકરણે 62મું પ્રથમ પ્રકરણનું 74મું મધ્ય પ્રકરણનું 62મું કે છે. જુઓ એમાં ઉચેરા છે અવિનાશ ખરા છે જે હરિતણા દાસ તેને કાળ કર્મ ને માયા તેનો ભય નથી. હે મુનિરાયા જેવી જેવી હું પ્રેરણા કરું તેને તો એમ જ થાય છે ખરું, માટે ઓસડ આપણું જે જાણો શ્રીજીની ઈચ્છા એ જ. શ્રી હરિ કે કાળ કર્મ ને માયાનું મારા ભક્ત ઉપર કાંઈ હાલતું નથી, હું જેને જેવી પ્રેરણા કરું એવું કાળ કર્મ ને માયા એને કરે, એ કાંઈ સ્વતંત્ર ન હોય, સ્વતંત્ર હું છું એમ મહારાજે કહ્યું છે. માટે શ્રીજીની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. આમ રઘુવીરજી મહારાજ એના સેવકોને કહે છે દવા ફવા કાંઈ કરવી નથી, મહારાજને કરવું કરે. એ જ સમયે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે આવ્યા, ગઢપુરથી મહાપુરુષદાસજી સ્વામી આવ્યા, સિદ્ધાનંદ સ્વામી આવ્યા, કોઠારી ભક્તિવલ્લભદાસજી વગેરે આવ્યા, ધોલેરાથી મહંત વાસુદેવચરણદાસજી આવ્યા, કોઠારી ભીમજીભાઈ પૂજાભાઈ વગેરે આવ્યા, માણેજના પટેલ મૂળજીભાઈ મથુરભાઈ વગેરે આવ્યા. તેને રઘુવીરજી મહારાજ કે જેમ અમને સેવા તેમ સુખમુનિને સેવજો. માણેજના પટેલ હતા, મૂળજીભાઈ મથુરભાઈ બહુ સારા સેવા ભાવી. એને છેલ્લે રઘુવીરજી મહારાજે ભલામણ આવી કરી કે તમે અમને જેમ સેવા છે એમ હવે સુખમુનિને સેવજો, એમ ભગવત પ્રસાદજીને સેવજો એવું ન કીધું. મને જ્યાં જ્યાં આશ્ચર્ય થાય છે ને ત્યાં હું એ આશ્ચર્ય બારું કાઢીને તમારી આગળ મૂકું છું. તમે હવે અમને જેમ સેવાતા એમ સુખમુનિને સેવજો. અને હે સુખમુનિ તમો આમના સત્સંગની સંભાળ રાખજો, એમ અરસપરસ ભલામણ કરી. ત્યારે સુખમુનિ કહે તેમનો સત્સંગ તો અડગ છે છતાં હું ધ્યાન રાખીશ. પછી તે સમયે નિષ્કામાનંદ સ્વામી અને ત્રંબકલાલ આચાર્ય પાસે આવ્યા, સાંખ્ય અને યોગ સંબંધી ચર્ચા કરી. તેમાં ત્રંબકલાલે પ્રશ્ન પૂછ્યો કે શ્રીજીનું સ્વરૂપ તત્વ કરીને કેવી રીતે જાણવું. ત્યારે રઘુવીરજીએ કહ્યું જે અક્ષર પુરુષ ગણાય તેનો પણ સમજે મહિમા. ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે પણ અક્ષરધામનો મહિમા સમજો, જેના રોમના કૂપ મોજાર રહે છે જ બ્રહ્માંડ અપાર કે છે એવું અક્ષરધામ છે. અને આ અક્ષરધામનો મહિમા સમજો પણ મહાપુરુષનો મહિમા સમજો, જેની શક્તિ છે સર્વ ઠેકાણે, મહાકાલથી સૃષ્ટિ કરાય કોટી બ્રહ્માંડને પણ ગળી જાય એમ કાળનો મહિમા સમજો. મહામાયા કહું વળી કેવી, કોટી બ્રહ્માંડ કારણ એવી, કેવું જોડું છે પુરુષ પ્રધાન આખા બ્રહ્માંડનું તે નિદાન કે લ્યો. પ્રકૃતિ પુરુષનો સમજો કેવા વૈરાજ પુરુષ છે એ, આખું બ્રહ્માંડ તે પણ તે, જેનાથી થયા અજ હરિ રુદ્ર એના પેટમાં પૃથ્વી સમુદ્ર કે છે એમ વૈરાટનો મહિમા સમજો. એવા છે ઘણા ઐશ્વર્યવંતા, એક શ્રીજી છે સહુના નિયંતા. તમે અહીંથી મહિમા લ્યો ને તો ઉપર ઉપર જેમ જાઓ એમ મહિમા વધતો જાય કે આનાથી મોટા આ, આવા મોટા આ પણ એનાથી મોટા આ, આવા સમર્થ આ પણ એને સામર્થ્ય દેનારા આ, તો કોઈનું ક્યારે ખંડન કરવાનું ન આવે. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા જેમ છે એમ કહો તોય ક્યારેય કોઈ દેવનું ઈશ્વરનું અવતારનું આપણાથી વાંકવું બોલાય જ નહીં. વાલા ભક્તો તમને એક વાત કહેતા મને આનંદ થાય છે કે અમે કેટલાય ગ્રંથોની કેટલાય કીર્તનનું વિવેચન, કેટલી કથાઓ કરી, કેટલાય શાસ્ત્ર વાંચ્યા, ભણ્યા, વિચાર્યા, બોલ્યા, ગાયા, હજારો કલાકની કથા કરી. કારણ કે 26 વર્ષથી હું આનું આ કરું છું પણ ક્યારેય કોઈ અવતારનું, કોઈ દેવનું, કોઈ દેવીનું હું વાંકું બોલ્યો નથી. મારી કેસેટો સાંભળી લેવી તમારે બધી, બધા સાંભળો જ છો. કેમ જે કોઈ અવતારનું, દેવદેવીનું, ઈશ્વરોનું વાંકું બોલવું તે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા નથી, આ વાત નક્કી માનજો. પણ અવતારને અવતાર કહીએ અને અવતારીને અવતારી કહીએ એ કાંઈ અવતારની નિંદા ટીકા કરી ગણાય નહીં. એ તો જેમ હતું જેમ છે એમ કીધું, એને નિંદા ટીકા માની લેવી એ પણ ભૂલ છે. અને એમ જો તમે અવતારોની નિંદા ટીકા કરો છો એમ કોઈ માને તો આ ગ્રંથોમાં બધે જ એમ નિંદા કરી કહેવાશે. ત્યારે શું આપણા આચાર્યો અને આપણા નંદ સંતો કાંઈ નિંદા ટીકા કરતા હતા? નિંદ જ નહીં કોઈ દેવ કોઈ એમ રોજ આપણે ગાઈએ છીએ ને આપણે થોડા અવતારની દેવદેવીની નિંદા કરીએ.
કોઈદી ન કરી, અવતારોના ભક્તોની ન કરી.
કેમ જે એવા એવા છે ઘણા ઐશ્વર્યવંતા, પણ એક શ્રીજી છે સહુના નિયંતા, જેના સેવક સમર્થ એવા તેના સ્વામી તે સમર્થ કેવા, બોલો લ્યો. હે, જેના સેવક સમર્થ એવા તો એ સર્વેના સ્વામી, સ્વામિનારાયણ ભગવાન એ કેવા સમર્થ કહેવાય. આ રીતે ભગવાનનો મહિમા ગવાય, પણ કોઈનું હલકું પાડી નબળું બોલીને કોઈનો મહિમા કહેવો એ મહિમા ન કહેવાય ભાઈ, એ દ્વેષ કહેવાય, એ હારું નહીં, અંતે એમાં દુઃખ થાય. મારી સૌ કોઈને વિનંતી છે કે ક્યારેય અવતારોનું શું, દેવોનું શું, ઈશ્વરોનું શું, પણ સામાન્ય કોઈ ગ્રામ દેવતા હોય, દેવી હોય, એની એ ક્યારેય નિંદા ન કરવી. પ્લીઝ હલકું ન બોલવું, આપણા માટે એવા હલકા શબ્દ શોભે નહીં. આપણે તો સ્વામિનારાયણની રાણીઓ છીએ, હવની ગરિમા વધારવી એ આપણું માતૃત્વનું સ્થાન છે. ભગવાને હવને પૂજ્યા, હવને સ્થાપ્યા, હવને માન્યા, હવના સ્તોત્ર કરાવ્યા છે, તો આપણે કોણ એનું વાંકું બોલનારા, ક્યાંનો ન્યાય છે આ? આપણને શોભે નહીં. આપણા ઈષ્ટદેવે મહાદેવજી પધરાવ્યા, હનુમાનજી પધરાવ્યા, ગણપતિ પધરાવ્યા, દેવો પધરાવ્યા, સૂર્ય પધરાવ્યા, દેવીઓ પધરાવી, હવને પૂજ્યા, હવના સ્તોત્ર કરાવ્યા, હવનું માન વધાર્યું, આપણે એ રસ્તે જ હલાય. કોઈના હલકા વયાણ બોલીને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા સિદ્ધ ક્યારેય થતી નથી, ને કોઈએ કરી નથી. માટે આપણે વિવેક રાખવો જોઈએ. સર્વોપરી આપણા સ્વામિનારાયણ ભગવાન હાચા, હાથ વાર હાચા, પણ એના ઘમંડમાં આપણે બીજાની નિંદા ટીકા કરીએ ને જાણે અમે બહુ મહાન થઈ ગયા છીએ એવું અભિમાન લઈને ફરીએ, તો આપણે જ ખાડામાં પડીએ. એક વાતનું ધ્યાન રાખવું, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પણ ઘણી જગ્યાએ અમારા ભગવાન સર્વોપરી છે. એમાં ભગવાન સર્વોપરી છે ત્યાં વજન ન હોય, અમારા ન્યા વજન બહુ વધી જાય, અને છેવટે વજન ત્યાં વયો જાય છે હું સર્વોપરી છું એમ. ભગવાન ભગવાન બધું સાઈડમાં રહી જાય. અમે જ ભગવાનને સમજીએ છે, અમારી પાસે સર્વોપરીપણાનું જ્ઞાન છે, બીજા કોઈ નથી સમજતા. આવા બે હદ ગાંડા કાઢે છે તે જાજા માણસને પોતાના ભેળવી દેવાની વાસનાથી ગાંડા કાઢે છે, એ તો હરગીજ ખોટું છે. માટે વાલા ભક્તો, એ બાબતમાં સાવધાન રહેવું. અને આપણે તો પોતાને અક્ષરધામ માની સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવી એ સ્વામિનારાયણ ભગવાનનો ઓરિજિનલ સિદ્ધાંત છે. અક્ષરધામને ઉપાસના ભાગમાં ઇન્વોલ્વ કરવું એવું સ્વામિનારાયણે વચનાવતમાં નથી કીધું, શિક્ષાપત્રીમાં નથી કીધું, સત્સંગી જીવનમાં નથી કીધું. પછી સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતોએ, પાર્ષદોએ, જેટલા આચાર્યોએ જેટલા ગ્રંથો લખ્યા છે એમાં કોઈ જગ્યાએ અક્ષર બ્રહ્મની ઉપાસના કરવાનું ક્યાંય લખ્યું નથી. અક્ષર બ્રહ્મ તો પોતે પોતાને માનવું અને પરબ્રહ્મ પુરુષોત્તમની ઉપાસના કરવી. કોઈ પણ ગ્રંથ સ્વામિનારાયણ ભગવાનનો કરાવેલો, રઘુવીરજી મહારાજનો કરાવેલો, ભગવત પ્રસાદજી મહારાજનો કરાવ્યો, વિહારીલાલજી મહારાજનો કરાવેલો, આધાન સ્વામીનો હોય કે પછી કોઈ પણ નંદ સંતોનો ગ્રંથ હોય, બધાય ભેળા કરીને વાંચો. એમાં ક્યાંય અક્ષર બ્રહ્મની પુરુષોત્તમની હારોહાર ઉપાસના કરવી એવું હોય તો મને બતાવો. શું ભગવાન સ્વામિનારાયણને, નંદ સંતોને, આદિ આચાર્યોને કોઈને કાંઈ જ્ઞાન નહીં હોય? આ હાવાણી હાંબેલા ગયા, કોઈને ગળે ઉતરે એવી આ વાત છે ખરી? મને ગળે જ નથી ઉતરતી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત મધ્યના 13માં ચોખ્ખું કીધું, તે આત્માને બ્રહ્મ કહો કે અક્ષરધામ કહો. હે, પોતે આપણે જ અક્ષરધામ પોતાને માની, બ્રહ્મ માની, પરબ્રહ્મ પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. આવું હજાર જગ્યાએ નહીં, લાખ જગ્યાએ લખ્યું છે. પણ અક્ષર બ્રહ્મની પુરુષોત્તમની હારોહાર આપણે ઉપાસના કરવાની, ધ્યાન કરવાનું એવું કયા ગ્રંથમાં મહારાજે, કયા નંદ સંતોએ, કયા આદિ આચાર્યોએ કોણે કહ્યું છે? એટલું બધું કેમ હાવન ધર્મ જાય, કેવી રીતે જાય? એટલે ભાઈ હાવણીમાં હો વહી જાય, ખીલી વહી જાય, હાંબેલા ને હાકર કોળા વહી જાય, કઈ મનાતું નથી. માટે પોતે પોતાને અક્ષરધામ માની પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન શ્રી હરિની ઉપાસના કરવી એ ઓરિજિનલ સ્વામિનારાયણ ભગવાનનો નંદ સંતોનો આદિ આચાર્યનો સિદ્ધાંત છે. એને સમજીને એ પ્રમાણે ભક્તિ કરવી, બીજું ત્રીજું ક્યાંય ક્યાંય કરવા મજા નહીં. વાલા ભક્તો, આ બધી વાતો રઘુવીરજી મહારાજે કરી અને કહ્યું, આ રીતે જે શ્રીહરિને સર્વ અવતારના અવતારી સમજે, સર્વ કારણનું કારણ સમજે, અક્ષરાધિપતિ સમજી શ્રીહરિનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરી બ્રહ્મરૂપ થકો તેમને ભજે છે, તેણે જ શ્રીહરિને તત્વે કરીને જાણ્યા છે. આ વાત સાંભળીને બધા રાજી રાજી થઈ ગયા. આ હતો રઘુવીરજી મહારાજનો છેલ્લો ઉપદેશ. સંવત 1919 પોષવદ દશમ, એક પર રાત્રિ ગઈ ત્યારે મંદિરમાં અચાનક અપાર તેજ થયું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં એક પર રાત ગઈ ત્યારે 9 વાગ્યા મેઘ ગર્જના થઈ, તેમાં મુક્તો સાથે મહારાજ પધાર્યા, સૌને દર્શન થયા. તેથી હતો ત્યાં સદગુરુઓનો સાથ રે, તે તો ઉભા થયા જોડી હાથ રે, રઘુવીરજી પણ તે પલંગે રે, બેઠા થઈને બોલ્યા ઉછરંગે રે, અહો હે અંતકાલના બેલી રે, મને અહીં જશો નહીં મેલી રે, હવે અક્ષરધામમાં આવું રે, એ જ ઈચ્છા કહી શું બતાવું રે. હે મહારાજ, હે અંતકાળના બેલી, તમે મુક્ત સાથે પધાર્યા છો, અંજવાળું અંજવાળું થઈ ગયું છે, હવે મને આરે લઈ જાઓ, હવે મને આ મેલી ન જશો, બસ મારી ઈચ્છા એક જ છે કે હવે મને તમારા ધામમાં તમારી સેવામાં રાખો. કહે શ્રી હરિ ધીરજ ધરો રે, મંદિરોની ભલામણ કરો રે, કરવાનું કરી લો આવાર રે, પછી આવવા થાવો તૈયાર રે. બધી ભલામણ કરી દો, કરવાનું કરી લો, પછી તૈયાર થાવ. આવે માઘ સુધી બીજ જ્યારે રે, અમે તેડવા આવશું ત્યારે રે. પોષવદી અમાસ ને દી આ વાત કરે છે. એક અઠવાડિયા પછી માઘ સુધી બીજને દિવસે અમે તમને તેડવા આવશું એમ કહીને ભગવાન સ્વામિનારાયણ વીજળીના ઝબકારાની જેમ અદ્રશ્ય થઈ ગયા. પછી એકાદશીને દિવસે સંતોની સાથે ગાડીમાં બેસી રઘુવીરજી મહારાજ ગોમતી પધાર્યા, ગોમતી સ્નાન કર્યું, ત્યાંથી જ્ઞાનબાગ દર્શને ગયા. આ એનું અંગ હતું. પછી ધના તળાવ વગેરે પ્રસાદીના સ્થાને દર્શને ગયા જ ગાડી બેહીન. બોલો, આપણે હાવ હાજા છીએ, કાંઈ તકલીફ નથી, તોય નથી જાતા. રઘુવીરજી મહારાજ પોતાની જિંદગીમાં આ બધા સ્થળોએ અનેક વાર દર્શને ગયા છે, એક વાર નહીં. પ્રસાદીના સ્થાને દર્શને ગયા, બપોરે માગીને ફરાળ કર્યો કે આજ તો કાંઈક એકાદશી છે, ફરાળ કરવાની ઈચ્છા છે, લાવો ફરાળ કરીએ. લોકોએ જાણ્યું કે આચાર્ય મહારાજ હાજા થયા, ઘણા તો આનંદમાં આવી ગયા. પણ મહારાજની સાથેના જે સંતો ભક્તો હતા તેમને મનમાં નક્કી જ હતું કે હવે આચાર્ય મહારાજ રહેશે નહીં. પછી અમાસને દિવસે રઘુવીરજીએ સંતોને બોલાવ્યા અને અદ્ભુતાનંદ સ્વામી ખાનલીનું મંદિર કરાવતા હતા ત્યાં રઘુવીરજી મહારાજે ગાડી મોકલી અને અદ્ભુતાનંદ સ્વામીને ખાંડલીથી બોલાવ્યા. તેથી સ્વામી તત્કાલ ગાડીમાં બેસી વડતાલ આવ્યા. વાલા ભક્તો, પૂજ્યપાદ મહારાજી સભામાં આવ્યા છે, યથાસ્થાન સૌ બેસી તાલી વગાડી મહારાજીનું પૂજન કરે. આજે રઘુવીરજી મહારાજ મહોત્સવનો અંતિમ દિવસ છે. સૌને દર્શન દાન દેવા પૂજ્યપાદ વડતાલ પીઠાધિપતિ રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા છે. બોલો લક્ષ્મીનારાયણ દેવ જય, હરિ કૃષ્ણ મહારાજ જય, ધર્મ ભક્તિ વાસુદેવ રણ છોડ રાયની, રાધા કૃષ્ણ દેવની જય. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જન્મ જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવ.
અદભુત મહોત્સવ ચાલે છે, અદભુત મહોત્સવ ચાલે. હવ હરિભક્ત ના આજ હૈયા નાચી રહ્યા છે. સૌ સંતોના હૃદયમાં શાંતિનો સાગર હિલોળા દે છે. આજે હું નજર કરીને જોઉં છું, કેટલાય સંતો ભક્તોની આંખીમાં આજે પ્રેમનો પાર નથી. હવ ના હૈયા વડતાલમાં બિરાજમાન પ્રગટ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપ સાથે પ્રેમથી જોડાયા છે. રઘુવીરજી મહારાજના ગુણો સાંભળીને આપણા હૈયા હવે બદલ્યા છે. આપણને આવી કાંઈ ખબર નહોતી, એ ખબર આ દ્વિશતાબ્દી મહોત્સવે આપણને પાડી છે. લાખો વંદન હોજો રાકેશ પ્રસાદજી મહારાજને કે જેમને આ ઉત્સવ ઉજવવાનો સંકલ્પ થયો. ચેરમેન ઘનશ્યામ શાસ્ત્રી અને કોઠારી નીલકંઠ સ્વામી અને મહાબળિયા દેવ સ્વામી ટ્રસ્ટી બોર્ડ અને તમે છૂટે હાથે લક્ષ્મી દેનારા વાલા વાલા નિષ્ઠાવાન હરિભક્તો, તમને પણ મારા લાખો ધન્યવાદ, તમને વંદન કરું છું. જો આવા અવાર નવાર આપણે હંપીને ભેળા મળીને મહોત્સવ કરતા રહ્યા તો હરિ કૃષ્ણ મહારાજ આપણને બધાને બાથમાં ગાલીને ભેટશે, એ આવું ઈચ્છે છે. એ સદૈવ પ્રેમ આત્મીયતા સુહૃદ ભાવ ઈચ્છે છે. એકબીજાને પ્રત્યે હેત થાય, ભગવાનનો દઢ મહિમા થાય, સૌથી ધર્મ નિયમ પળે, આપણા સ્વભાવ વાસના ટળે અને અખંડ મહારાજની મૂર્તિનું આપણને સુખ મળે, એવું તો આપણો વાલો હરિકૃષ્ણ ઈચ્છે છે. એટલા માટે તો આ બ્રહ્માંડમાં આવ્યા હતા. વાલા ભક્તો, રઘુવીરજી મહારાજની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. સંતો હરિભક્તો જે સમજણા હતા એને ખબર છે કે હવે મારા શ્રી દેહ નહીં રાખે. પછી અમાસને દિવસે રઘુવીરજી મહારાજે સંતોને બોલાવ્યા, અદ્ભુતાનંદ સ્વામીને બોલાવ્યા છે. સ્વામી આવ્યા ત્યારે રઘુવીરજી મહારાજ કહે, હે અદ્ભુતાનંદ સ્વામી, સ્વામી હવે તમારે ફરવા જવું નહીં, વડતાલમાં જ રહેવું. તમારી ઉંમર થઈ ગઈ છે સ્વામી, અને આપ તો મહારાજને મળેલા છો. મહારાજે તમને ધોલેરાના મહંત કર્યા હતા. સ્વામી તમે મહાન છો. સ્વામી આપ શ્રીજી મહારાજના હૃદય સમાન છો, માટે ભગવત પ્રસાદની તમારે ખબર રાખવી. સ્વામી જેમ મારો હાથ શ્રી હરિએ ગોપાલ સ્વામીને આપ્યો તો તેમ આજથી આ ભગવત પ્રસાદનો હાથ હું તમને હોંપું છું. હે અદ્ભુતાનંદ સ્વામી, આજથી તમે વડતાલના મહંત. અદ્ભુતાનંદ ને એહ વાર રે આપ્યો તકિયાતણો અધિકાર રે. અત્યારે અદ્ભુતાનંદ સ્વામીને સદગુરુ પદ મળ્યું, એટલું મોંઘું હતું. તથા ચાદર ચારુ ઓઢાડી રે માન આપ્યાની રીત દેખાડી રે, પછી વાત કરી મન માની રે સત્સંગની સારી પ્રથાની રે. પછી સત્સંગની પ્રથાની વાતું કરે છે રઘુવીરજી. હરિ મહાત્મય મનમાં ધર્યાની રે સત્સંગમાં સંપ કર્યાની રે. ભગવાનના મહિમાની સત્સંગમાં સંપ કર્યાની બધી છેલ્લી છેલ્લી અદભુત ભલામણ કરી અને ભગવત પ્રસાદજીને કહ્યું કે બેટા બેટા અદ્ભુતાનંદ સ્વામીને સદા સાથે રાખજો. પછી અદ્ભુતાનંદ સ્વામી કાયમ એમની સંગાથે રહેતા. અદ્ભુતાનંદ સ્વામી પછી બીમાર રહેતા. ભગવત પ્રસાદજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને માટે એક શિગ્રામ આપ્યો હતો. જ્યાં જ્યાં ભગવત પ્રસાદજી મહારાજ જાય ત્યાં અદ્ભુતાનંદ સ્વામીનો શિગ્રામ સાથે જ હોય, હારે જ રાખતા. બાપુજીની આજ્ઞા હતી કે સ્વામીને પૂછ્યા વગર કઈ જાવ નહીં, સ્વામીને લઈને જાવ. આટલી બધી વાતો થઈ. પછી રઘુવીરજી મહારાજ ઉતારે આવ્યા. બીજે દિવસ માઘ સુદ પડવો થયો, હવારમાં ફરીને સભા કરી રઘુવીરજી મહારાજે. તેમાં ભગવત પ્રસાદજી, સૌ સંતો, પાર્ષદો, બ્રહ્મચારી, કોઠારી વગેરે આવ્યા. તેમને અંતિમ ભલામણ કરતા રઘુવીરજી મહારાજ કહેવા લાગ્યા, આચાર્ય જે કહ્યું વળી એમ રે, કરજો સદગુરુ કહે તેમ રે. આચાર્ય મહારાજે છેલ્લે ભલામણ કરી ભગવત પ્રસાદજી મહારાજ તથા સર્વે સંતો અને હરિભક્તો, સદગુરુઓ કહે એમ બધા કરજો. કેમ જે સદગુરુનું પદ સર્વોચ્ચ ગણાતું હતું, હવે સદગુરુઓ કેમ કરું. સંત વર્ણીને પણ કહી વાત રે, સંપ સાચવજો ભલી ભાત રે. સંતો બ્રહ્મચારીઓ બધા હંપ રાખજો, બાપા હંપ રાખજો. જો શ્રી હરિનો મહિમા વિચારો, તો સ્નેહ તેના મનમાં હિ ધારો. સ્વઈષ્ટનું નામ મુખે ઉચ્ચારે, સુભક્ત તેની રજ શિષ ધારે. જો ભગવાનનો મહિમા વિચારો તો અરસપરસ એના ભક્તોમાં સ્નેહ ધારો. પોતાના ઈષ્ટદેવનું જે નામ લે છે, અહો એની તો ચરણ જ માથે ચડાવવી જોઈએ, એની અરે ઝઘડો કરાય. જો ભક્તનો દ્વેષ કદી કરાય, કલ્યાણ તેનું કદીય ન થાય. કે તે શ્રીહરિના વચનો વિચારો, જો હોય આત્મા હિત ભેખ ધારો. જો તમે તમારા કલ્યાણ હિત ભેખ ધાર્યો હોય તો ભગવાનના વચનો વિચારજો. કે ભક્તનો કોઈ દ્વેષ કરે એનું કલ્યાણ ન થાય એમ મહારાજે કહ્યું છે. અને શ્રીજી મહારાજ આગળ આવી કોઈ સંત હરિભક્તનું જરાય જો કોઈ વાંકું બોલતો તો મહારાજ અકળાઈ જતા, ઠપકો દેતા કે આવડે તો ગુણ બોલ, હારું હારું બોલ, નિંદા કરીમાં વાંકું બોલમાં, દ્વેષ ઓકમાં, અમૃત ઓક જો આવડે તો. જો ભક્તનો દ્વેષ કદી કરાય, કલ્યાણ તેનું કદીય ન થાય. તમો કોઈ ખાખી બાવાની જેમ હઠ કે અબોલા કે વેર કરતા નહીં. સંતો લડીને તડ ભિન્ન પાડે, અન્યોનનું સંત પણ ઉખાડે. કે તો બે કેરું ટળશે જ માન, સૌ જાણશે ભેખ બીજા સમાન. ઓલો સંત ઓલ્યાનું વાંકું બોલે, ઓલો ઓલ્યાનું વાંકું બોલે, ઓલો ઓલ્યાનું સાપા માપે, ઓલો ઓલ્યાનું સાપા માપે. હંજાય ઉઘાડા થાય છે, હંજાય આબરું ઉગીને થાય છે. કારણ કે ઓલે ઓલ્યાનું લુગડું ખેઈ લે, ઓલે ઓલ્યાનું ખેઈ લે, થઈ ગયું હરખું બર્થડે સૂટમાં બધું. પછી હું સારું થાય માટે ખમી ખાવ, સહન કરો, હંફ રાખો, જાળવા જાઓ. તમો સંતો ઘરબાર તથા સગા સંબંધી છોડી ત્યાગી થયા છો, છતાં આસન હારું ઝઘડા, વસ્તુ પદાર્થ હારું ઝઘડા, અહમ મમત્વ હારું ઝઘડા, આમ લડાઈ મળશો તો તમારો વૈરાગ ક્યાં જશે? આચાર્ય રઘુવીરજી મહારાજ છેલ્લે ઉપદેશ આપે, તમારું જીવન ધૂળધણી થશે. માટે સંતો સંપરાજો છે, સંત સૌ શ્રી હરિના જ અંગ, તેને નમો અંગ ધરી ઉમંગ. બધા સંત ભગવાનના અંગ છે, ભગવાનનું શરીર છે, એને પ્રેમથી નમો, ઉમંગ રાખીને નમો. પ્રેમે પ્રભુજી કરતા પ્રણામ, ભગવાન પોતે સંતોને પ્રેમથી પ્રણામ કરતા, જય સચ્ચિદાનંદ કે જય સ્વામિનારાયણ બોલતા હાથ જોડીને નમતા. તો આપણે લડવું, સંતો આરે કે છે, લડાથી તે સાથ દુખાય શામ. જો સંતો સાથે લડશું તો ભગવાન દુખાઈ જશે. પોતા તણા દોષ નહીં પીછાણે, જે સંતના દુર્ગુણ દિલે આણે. પોતાના દોષ ખોળે નહીં, નિજ સંશોધન કરે નહીં, પોતાની ખામી જોવા અંતર્વૃત્તિ કરે નહીં, અને સામે સંતના નકરા અવગુણ ખોળી કાઢે. કે તે આસુરી જીવ જરૂર જાણો, પ્રભુ તણો ભક્ત નહીં પ્રમાણો. તે આસુરી છે, પ્રભુનો ભગત નથી.
માટે સંપીને ચાલજો સંત રે, તેથી રીજશે શ્રી ભગવંત રે.
માટે સંપીને ચાલજો સંત રે, રીજશે શ્રી ભગવંત રે.
માટે સંપીને ચાલજો સંત રે, તેથી રીજશે શ્રી ભગવંત રે.
માટે સંપીને ચાલજો
હરે હરે,
શ્રી ભગવંત રે.
હવે આચાર્ય મહારાજ ગ્રહસ્થને ઉદ્દેશીને બોલે છે.
ગ્રહસ્થે પણ સંપન્ન થજવો રે, અન્યો અન્યનો મહિમા સમજવો રે.
ગ્રહસ્થે પણ સંપન્ન થજવો રે, અન્યો
અન્યનો મહિમા સમજવો રે. હો અન્ય અન્યનો મહિમા સમજવો રે,
અન્યો અન્યનો મહિમા સમજવો રે.
ભજે આપણા ઈષ્ટ ને જે હ, સાચો સ્નેહી તો આપણો એ હ, એવી સારી શિખામણ દીધી, સવે સાંભળી દિલ ધરી લીધી. આવી શિખામણ આપી પછી રઘુવીરજી મહારાજ થોડું જીમ્યા, તેથી સૌને આનંદ થયો. સંવત 1919 મહાસુદ બીજ ને દિવસ બપોરે ભગવાન સ્વામિનારાયણ અનેક મુક્તોના વૃંદ સાથે લઈ, મોટું વિમાન લઈ રઘુવીરજી મહારાજને તેડવા આવ્યા. પછી રઘુવીરજી મહારાજે શ્રીહરિજીનું ધ્યાન કર્યું અને તન છોડી દીધું.
દિવ્ય રૂપે વિમાને સોહાવ્યા, હરિ સાથે સ્વધામ સિધાવ્યા. કરે ઇન્દ્રાદિક જય જયકાર, પુષ્પવૃષ્ટિ કરી તહેવાર. અણિમાદિક સિદ્ધિઓ આવી, નમે સ્નેહથી શિષ નમાવી. અક્ષરાદિક મુક્ત અપાર, કરે વંદન વારંવાર. કરે વંદન વારંવાર. વય ભોગવ્યું વર્ષ 50, 12 દિવસ અને 10 માસ. 50 વર્ષ 10 માસ અને 12 દિવસ રઘુવીરજી રહ્યા.
પછી શ્રી હરિની આજ્ઞાથી ગયા ધામમાં સંસારમાંથી. ગયા ધામમાં, ગયા ધામમાં સંસારમાંથી. પછી ભગવત પ્રસાદજી મહારાજ, તેમના સંબંધી તથા સૌ સંતો ભક્તોએ મળી નારાયણ બાગમાં અંતિમ સંસ્કાર કર્યો. પછી હવે ગોમતીમાં સ્નાન કર્યું. સદગુરુએ સૌને ધીરજ આપી. ત્યારબાદ તેમના 13માને દિવસે સૌને ખૂબ જ જમાડ્યા. રઘુવીરજી મહારાજનું ત્રયોદશા ચાલતું હતું, બધા જમતા હતા. તે દિવસે શ્રાદ્ધમાં આચાર્ય ભગવત પ્રસાદજી છૂટે શ્વાસે રોઈ પડ્યા. તેથી સર્વે સાધુ ને હરિભક્તો પણ રોઈ પડ્યા. તેની સુખમુનિને ખબર પડી. તેથી સુખસ્વામીએ આવીને આચાર્ય ભગવત પ્રસાદજીને ઠપકો દીધો કે આમ તમે પોક મોલીને મોટા થઈને રડો, બધા રડી પડે ને. ત્યારે તે કહે, તમારા પ્રતાપે મારે તો સ્વામી કોઈ પ્રકારનું દુઃખ નથી, પરંતુ બાપુજી સાંભળી આવ્યા ત્યાંથી છાતી ભરાઈ આવી એટલે રડી પડ્યો. પછી ભગવત પ્રસાદજીને સુખમુનિએ સાણા રાખ્યા. પછી તે દિવસે સભામાં સંતોએ ભગવાન શ્રીહરિના મહિમાની વાતો કરી, ભગવત પ્રસાદજીને શિરપા વાગ્યા. પાંડે ભગવત પ્રસાદજીના વખતમાં સત્સંગમાં સતયુગ સર્વોપરી વર્તતો હતો. તે સમયમાં સર્વે ત્યાગીઓ, ગ્રસ્ત, સત્સંગીઓ અપૂર્વ સત્સંગની મમતાવાળા હતા. તેનો ગણતા કહેતા પાર આવે એમ નથી. ભગવત પ્રસાદજીના વખતમાં એ તો જે તે વખતના હોય તે જ જાણે. અને પાંડે રઘુવીરજીના વખતની મંડળીના ગુણ, ઐશ્વર્ય અને પ્રતાપ તો તેથી પણ અપૂર્વ હોય એમાં શું કહેવું. કેમ જે તેમને શ્રીજીનો ઘણો સંબંધ હતો તેથી તેમ રહેવાયું હોય ને.
અને શ્રીજી મહારાજ તો અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, તેથી તેમના યોગને લઈને તો તે સમયના સર્વે સંતો ભક્તો મુક્તોને સદા પરમ કિલો રહેતો. એ આનંદ કિલો ની વાત તો તે મુક્તો જાણી શકે અને કરી શકે, કેમ જે જ્યારથી પૃથ્વી રચાણી ત્યારથી આરંભીને અત્યાર સુધી આવા સર્વાવતારી શ્રી હરિ ક્યારેય આવ્યા નહોતા. શ્રી હરિ ની પાસે તો અક્ષર સુધીની મોટે વાળા પણ મોટા, ગમે એવા હોય તોય છોટા કહેવાય એવા પુરુષોત્તમ નારાયણ મોટા છે, તેને સંતો નિરંતર હૃદયમાં ધારી રાખે છે. આવા મોટા સર્વાવતારી ભગવાન શ્રી હરિને સંતો હૃદયમાં રાખે છે, તે સંતોની મોટપ છે. તેથી જ સાધવો હૃદય મમ એમ ગ્રંથોમાં કહ્યું છે, એટલે જ ગ્રંથોમાં ભગવાને સંતોને પોતાનું હૃદય કહ્યું છે.
ગુરુપદ અધિકારી જે હોય નિજ મત નો નરચો જ ગ્રંથ કોય,
ગુરુપદ અધિકારી જે હોય
ભલે ભલે
નિજ મત નો નરચો જ ગ્રંથ કોય,
નહીં નહીં અધિકારી ગાતી કેરો શિવ વૃષ જે મમ નાય જો ઘણેરો,
શિવ
વૃષ જે મનાય જો ઘણેરો,
શિવ વૃષ જે મનાય જો ઘણેરો.
આચાર્ય વિહારીલાલજી મહારાજ ની કૃતિ છે. ગુરુપદ અધિકારી જે હોય, જે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના આચાર્ય થયા એમણે જો પોતાના મતનો એક ગ્રંથ ન લખ્યો તો કે છે નહીં નહીં અધિકારી ગાદી કેરો, એ ગાદીનો અધિકારી નથી. શિવ વૃક્ષ જેમ મનાય જો ઘણેરો, એ તો શિવજીના પોઠિયાની જેમ કેવળ પૂજાય છે, પણ એ ગાદીને યોગ્ય નથી જો એને કોઈ ગ્રંથ ન લખ્યો તો, એવું એ લખે છે. હિતેશી વિહારીલાલજી આચાર્ય વિરચિતે આચાર્ય દયે શ્રી રઘુવીર આચાર્ય જન્મચરિત્રે ભૌતિક દેહોત્સર્ગ કથન નામ 58મો પ્રભાવ થયો. ઇતિ શ્રી રઘુવીરજી મહારાજનું જીવન કવન સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તો, અંતમાં બે શબ્દ કહી હું મારી વાણીને વિરામ આપીશ. વડતાલ ધામાધિપતિ સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, વડતાલની વિદ્યમાન ગાદી ઉપર બિરાજમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશજી તથા કોઠારી નીલકંઠ ચરણદાસજી સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી દેવસ્વામી, ભાર્ગવભાઈ સંભાઈ વગેરે બધા બાલુભાઈ વગેરે ટ્રસ્ટીઓ, બ્રહ્મચારી મહારાજ, ભાસ્કર ભગત, અહીંયા ઉપસ્થિત સર્વેવાલા સંતો એવમ ધર્મકુળ, સંહિતા પાઠી બધા સંતો, અને આ મહોત્સવમાં યજમાન બનીને જેણે ખૂબ સારી સેવા કરી છે તથા તનમન ધનથી અને હાથે પગે સેવા કરી છે એવા સ્વયંસેવકો ભાઈઓ ભાઈઓ, તથા પહેલેથી જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવને દીપાવનાર કથા શ્રવણાર્થી એવમ સેવાર્થી સાંખ્યયોગી માતાઓ, 5 દિવસનો આ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જન્મ જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો ઉજવાયો, સૌ કોઈના હૃદયમાં ખૂબ સુખ થયું છે, ખૂબ આનંદ આવ્યો છે. અત્યારે બધાના હૃદય પ્રેમથી તરબોળ છે, અંદરથી જ ભગવાન સ્વામિનારાયણ પોતે આનંદ આપે છે. હું કહું અને તમારે માનવાની જરૂર નથી, તમારા હૃદયમાં જોઈ જવો તમને સુખ શાંતિ ને આનંદ છે. તો એકવાર હાથ ઊંચા કરીને જય બોલાવીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજ ની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની જય. વાલા ભક્તો, ઘણી મહેનત કરીને સંતો સાથે અમે રઘુવીરજી મહારાજના જીવન વિશે જે કાંઈ અમને મળ્યું, જાણ્યું, શોધ્યું, તેને શાસ્ત્રીય પ્રમાણ સાથે આપની આગળ મેં પીરસ્યું છે. રઘુવીરજી મહારાજના જન્મથી ધામમાં જતા સુધીનું આમ તો કાંઈ જડતું નહોતું, પછી બહુ ખોળ્યું અને જેટલું મળ્યું એટલું આપને આપ્યું. રઘુવીરજી મહારાજના પરચાય તમને કીધા, રઘુવીરજી મહારાજનું જીવન કાર્ય તમને કહ્યું, રઘુવીરજી મહારાજના સદગુણોય તમને કહ્યા, રઘુવીરજી મહારાજની સમજણ પણ તમને કહી. રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરેલા મંદિરો અને મૂર્તિઓની વાત કરી. રઘુવીરજી મહારાજ જે જે દેશમાં જે જે ગામમાં જ્યારે જ્યારે ફર્યા, સંવત્સર સાલ સાથે કહ્યું. રઘુવીરજી મહારાજના વખતમાં જે જે મોટા મોટા મહારાજના મળેલા બાયો ભાઈઓ સંતો ધામમાં ગયા તે પણ વચ્ચે વચ્ચે તે વાત આપની આગળ રજૂ કરી. રઘુવીરજી મહારાજે લખેલા ગ્રંથો વિશે પણ આપને મેં તે વખતે જાણ કરી. એ ગ્રંથોમાં રઘુવીરજી મહારાજે જે મહારાજ વિશે વિશેષ લખ્યું એ પણ આપની આગળ મેં રઘુવીરજી મહારાજની સમજણ પ્રગટ કરી. વાલા ભક્તો તથા આચાર્ય મહારાજ સર્વે સંતો, આ બધી મેં વાત કરી એમાં ક્યાંય મારે ભૂલચૂક થઈ હોય, વધુ ઓછું બોલાણું હોય, એમાં આપનું કોઈનું જો દિલ દુખાણું હોય તો બે હાથ જોડીને માફી માગું છું. આપ મને નાનો અજ્ઞાની બાળક માનીને માફ કરજો. હું કાંઈ પરિપૂર્ણ નથી, મનુષ્ય માત્ર, ભૂલને પાત્ર. આપ મોટું દિલ રાખી સારું સારું લેજો. આખી કથા આયોજનની પાછળ મારા દિલની ભાવના એટલી જ છે કે રઘુવીરજી મહારાજ જેવા ગુણો ભગવાન સ્વામિનારાયણ, રઘુવીરજી મહારાજ અને આ સંત સભા ભક્ત સભા મને આપે. હું ફરીવાર પૂર્ણાહુતિની દક્ષિણા માગું છું કે આપ સૌ સંતો આચાર્ય શ્રી ભક્તો ભાઈઓ ભાઈઓ સાંખ્યોગી માતાઓ આબાલ વૃદ્ધ અહીં બેઠા છો અથવા તો દૃશ્ય શ્રાવ્ય મીડિયાઓ દ્વારા જ્યાં પણ બેઠા સાંભળતા હો તે સૌને હાથ જોડીને કહું છું કે મને એવો આશીર્વાદ આપો કે રઘુવીરજી મહારાજ જેવા ગુણો મારામાં આવે. એટલી દક્ષિણા આપો. હવે આ સમગ્ર જે આયોજન થયું છે તે આખું આયોજનનો સંકલ્પ કરનાર મહારાજશ્રી, આયોજન કરનાર ટ્રસ્ટી બોર્ડ, દાન દેનાર, પંડ સેવા કરનાર સૌ ભક્તો, આપણે બધાએ એવો સંકલ્પ કરીએ કે અમે જે કાંઈ કર્યું તે હે હરિકૃષ્ણ મહારાજ અમે તમારા ચરણમાં અર્પણ કરીએ છીએ. અમને માત્ર તમારો રાજીપો આપો, એકવાર તમારું હસતું મોઢું અમે દેખીએ બસ, અમારે કાંઈ ન જોઈએ. તો આવો સૌ મારી સાથે ભાવથી ગાઓ.
કાયે ન વાચા મન સે રેવા મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય.
આચાર્ય મહારાજશ્રીનો હવે આશીર્વાદાત્મક પ્રવચન લઈએ, ત્યારબાદ રઘુવીરજી મહારાજના જન્મોત્સવ તરફ જઈએ. સૌ પ્રથમ પૂજ્યપાદ મહારાજશ્રીને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ. બાપજી, પાંચ પાંચ દિવસથી ચાલતો આ દિવ્ય પ્રસંગ જેમાં ગોમતીજીનું ઉદ્ઘાટન, સીસી રોડનું ઉદ્ઘાટન, દિવ્ય ગઈકાલની જળયાત્રા, આજના પવિત્ર પ્રસંગે અભિષેકનો દિવ્ય પ્રસંગ, યજ્ઞ શ્રી ગોમતીજીના કાંઠે વગેરે તમામ પ્રસંગો આપના દિવ્ય સાનિધ્યમાં અને એમાં રઘુવીરજી મહારાજના જીવન કવનને કહેતી કથા એ યોજાઈ છે, ત્યારે ભાઈઓ ભાઈઓ સર્વેને આપના રૂડા રૂડા આશીર્વાદ પાઠવો એવી પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીને નમ્ર પ્રાર્થના છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી,
આ અક્ષરધામ તુલ્ય દિવ્ય ભવ્ય સભામાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈને છેલ્લા પાંચ દિવસથી શ્રી રઘુવીરજી મહારાજના જીવનની એક એક ક્ષણ બાબતો સાલ દર સાલ કઈ સાલમાં કયા ગામમાં કયા વિસ્તારમાં વિચરણ કર્યું, શું લીલાઓ કરી, કયા મંદિરોની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી, ઉત્સવ સમય કર્યા, એ અધિકની ઝીણવટપૂર્વક આપણને જેમણે સમજણ આપી. શ્રીજી મહારાજની કૃપાથી આપણો મહોત્સવ ખૂબ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો. આ મહોત્સવની ઉપલબ્ધિ એ રહી કે આપણા આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજના જીવનચરિત્રની આપણને બહુ મોટી એક જાણકારી મળી. આપણા પૂર્વે આપણા વડીલોએ, ખાસ કરીને તમારા સૌ હરિભક્તોના પૂર્વજોએ, અત્રે ઉપસ્થિત સંતોના પરંપરામાં રહેલા એમના ગુરુઓ વગેરે કેવી રીતે સત્સંગની અંદર વિચરણ કર્યું, એવી આપણને બહુ સરસ માહિતી આ મહોત્સવના માધ્યમથી આપણને મળી છે. એનો આપણને બહુ આનંદ છે. વક્તાશ્રીએ વાત કરી એ પ્રમાણે છેલ્લે હૃદય સ્પર્શી કે તમે સૌ એવી પ્રાર્થના કરજો કે અમારામાં પણ રઘુવીરજી મહારાજના ગુણ આવે. વક્તાશ્રીએ આ માંગણી કરી છે. અમે પણ ગાદી સ્થાન પર બિરાજીને શ્રીહરિના ચરણકમળમાં પ્રાર્થના કરીએ અને આપ સૌને ભલામણ કરીએ છીએ કે અમારામાં પણ રઘુવીરજી મહારાજ એવા નિર્માનીપણાના, દાસપણાના, સત્સંગ સેવકપણાના ગુણ આવે એવી આપ સૌ ભગવાનને પ્રાર્થના કરજો. સ્વામીએ રઘુવીરજી મહારાજના લગભગ દરેક ચરિત્રો લઈ લીધા છે, પણ એક ચરિત્ર મેં બહુ પહેલા સંતો પાસેથી મેં શ્રવણ કરેલું. એમાં વાત એવી હતી કે એક વખત રઘુવીરજી મહારાજ વડતાલને વિશે વિરાજમાન હતા, પોતાના આસનને વિશે જતા હતા. ત્યાં રસ્તામાં એમને એક ભગવી કંથા એક નાનકડો ટુકડો પડ્યો હતો રસ્તામાં, એના પર એમનો પગ પડ્યો. પગ પડતાની સાથે એમના હૃદયની અંદર એક એવો વલોપાત થયો કે અમારાથી આમ કેમ થયું. પછી એમણે બહુ ભાવ અને શ્રદ્ધાથી એ કંથાના ટુકડાને ઉપાડી, પોતાના નેત્રને લગાડી, મસ્તકને લગાડી અને પોતાના ઘરે લઈ ગયા. એને ધોયું, ધોયા પછી એની વાટ કરી, દિવેટમાં કરી અને એનાથી શ્રીજી મહારાજની આરતી કરી હતી. આવો રઘુવીરજી મહારાજને સંતનો મહિમા હતો, આવો મહિમા. એક સુહૃદ ભાવથી, આત્મીયતાથી જો આગળ વધીએ અને શ્રીજી મહારાજને કેન્દ્રમાં રાખી આપણે સૌ આગળ વધીએ, વર્તા વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ એને આપણે કેન્દ્રમાં રાખી અને જો આગળ વધીએ તો બાકીની નાની મોટી બાબતોનું કોઈ બહુ મહત્વ રહેતું નથી. મારી અંતરથી આજે વડતાલ મંદિરમાં બેરાતા શ્રી હરિના ચરણકમળમાં પ્રાર્થના, આપણા સત્સંગની ઉપર મહારાજની કાયમ આવી ને આવી અમી દ્રષ્ટિ વરસતી રહે એવી આજે હૃદયથી એમના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ. આજે આપણે સૌ ભક્તજનોએ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવનો અભિષેકનો લાભ લીધો. કાર્તક અને ચૈત્ર સમયમાં અમને આ લાભ મળે છે, પણ આજે કહેતા બહુ ગૌરવ સાથે, આનંદ સાથે કહેતા બહુ આનંદ થાય છે કે આજના અભિષેકની વાત કંઈક જુદી હતી. આજે રઘુવીરજી મહારાજના મહોત્સવ ઉપક્રમે કોઠારી સ્વામી શ્રી નીલકંઠ સ્વામીની પ્રેરણાથી જૂનાગઢ નિવાસી શ્રી ધીરુભાઈ અને એમના પરિવારે લાભ લીધો. એમના સુપુત્ર ડૉક્ટર તુષારભાઈ અમેરિકા ખાતે રહે છે, બહુ ઊંચી એની ભાવના છે. એ પોતે અહીંયા ભણ્યા, ડૉક્ટર થયા અને એના હૃદયમાં એવી ભાવના હતી કે મારા હસ્તે જો લક્ષ્મીનારાયણ દેવાદિકનો અભિષેક થાય તો ખૂબ સારું. ભગવાને એને તક આપી, એને લાભ લીધો. એની ઉપર કાયમ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની કૃપા અખંડ એની પર રહે એવી આજે અંતરથી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ વિવિધ જગ્યાએ જે જે ભક્તજનોએ સેવા કરી, કથા મહોત્સવના યજમાન બન્યા, યજ્ઞ યજ્ઞાદિના યજમાન બન્યા, આ સભાના, મંડપના, હરિભક્તોના, સંતોના, સાંખ્યોગી બહેનોના, ધર્મકુળ પૂજનના, તેમજ સંગીત આદિ જે કંઈ પણ વિધવિધ કાર્યક્રમો અહીંયાથી થયા, ગોમતીજીનું ઉદ્ઘાટન થયું, રઘુવીરજી મહારાજની નૃત્ય નાટિકા થઈ, આપણા બધા એટલા એટલા સરસ મજાના કાર્યક્રમો થયા. કદાચ હું ન ભૂલતો હોઉં તો 9 વર્ષની અંદર વડતાલની અંદર આવડી મોટી ભવ્ય જળયાત્રા અમે ગઈકાલે પ્રથમ વખત જોઈ હતી. એ બધો આ શ્રીજી મહારાજની દયા છે. આપણે બહુ નિષ્કપટપણે સત્સંગની વૃદ્ધિ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રીજી મહારાજન પરમહંસોએ જે દાખલો કર્યો છે એ દાખલાને સફળ કરવા માટેની આપણને જે ભગવાને તક આપી છે એ તકને આપણે એવી રીતે ઓલું કરીએ, કારણ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય ઘણી બધી બાબતોમાં છે. માટે વાલા ભક્તજનો, આવી વિશેષ વાતોથી આપણે જીવનમાં બળ વધારીએ, વડતાલધામનો મહિમા વધારીએ, વડતાલધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો મહિમા આપણા જીવનમાં કાયમ રહે, કાયમ આપણે સૌ પૂનમે આવીએ, દર્શનાર્થે આવીએ, સમયમાં આવીએ અને ખૂબ સારા સારા કાર્યો થાય છે. અમારા ચેરમેનશ્રીએ બહુ બધા મહત્વના ઐતિહાસિક નિર્ણયો લીધેલા છે. રોડ રસ્તાનું જે કામ થયું છે એ મને લાગે છે એ કદાચ એ અલૌકિક અને ન ભૂલી શકાય એવું એક કાર્ય આ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. કારણ કે એ કાર્ય એવું છે કે એના પર લગભગ કોઈનું લક્ષ્ય ન જાય. પણ સમગ્ર વડતાલના આરસીસીના રોડ રસ્તાનું કામ થયું, સંત ભુવનનું બહુ સરસ મજાનું ઉદઘાટન થયું. આપણે સૌએ જાણ્યું કે ભવિષ્યમાં યાત્રિકો માટે 500 જેટલી રૂમ બંધાનાર છે. આ બધા વિકાસના કામો છે. ગોમતીજીનું જે કાર્ય થયું છે એ આ સંપ્રદાયના ઇતિહાસમાં એમ કહી શકાય કે ન ભૂત ન ભવિષ્ય તેનું કામ થયું છે. 200 વર્ષમાં ગોમતીજીનું ક્યારેય એ ફિલ્ટરેશન એનો જીર્ણોદ્ધાર થયો નહોતો, પણ એ સારો એ સારો યશ કોઠારી સ્વામી નીલકંઠ સ્વામીના નવયુવાન શિષ્ય દેવસ્વામી એની હિંમત એની શ્રદ્ધા અને એના આત્મબળને આભારી છે. અમે અંતરથી ફરી એક વખત એ નવયુવાન સંતનું અભિવાદન કરીએ છીએ. ખડા પગે દિવસ રાત તાપમાં વરસાદમાં એણે જે કામ કર્યું છે, ટાઈમ લિમિટ સાથે કામ કર્યું છે. મને યાદ છે વરસાદ આવવાની તૈયારી હતી, ડમ્પરો ચાલતા હતા. મને કે મહારાજ બહુ મોટી મુશ્કેલી થશે જો વરસાદ પડશે ને તો, જે ગાળ કાઢીએ છીએ માંડમાંડ સુકાય છે, કાઢવામાં બહુ તકલીફ થશે. 5000 ટ્રક અને 4000 ટ્રેક્ટર, 9000 ટ્રેક્ટર ટ્રોલીનો માલ અંદરથી કાદવ કાઢવામાં આવ્યો છે. આ બહુ ભગીરથ કાર્ય છે, બહુ ભગીરથ એ એમણે ખડે પગે કર્યું છે. એના કારણે આજે સમગ્ર વડતાલની શોભા છે. આ દ્રશ્ય આપણે જોઈએ છીએ, આપણને લાગે આપણે કોઈ બીજા સ્થાનમાં બેઠા હોઈએ એવું આપણને જણાય. મા વાલા માટે વાલા ભક્તો, આપ સૌને ભલામણ કરીએ છીએ. વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ, એના સભ્યો, ચેરમેનશ્રી વગેરે દ્વારા જે કંઈ વિકાસના કાર્યો થાય છે એમાં આપ સૌને અમારી અંતરથી ભલામણ છે કે એમાં સહભાગી થજો, સેવા કરજો. મહારાજનો બહુ મોટો રાજીપો પ્રાપ્ત થશે. તમે બધા વડતાલના છો અને વડતાલની વિશે તમારી ભાવના ખૂબ વધે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના. અને અંતમાં આ મહોત્સવના પાયાના જે સેવકો છે, જેને સેવા કરી છે, જેના વિશે લગભગ ક્યારેય કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવતો નથી, કોઈએ યજ્ઞની અંદર સેવા કરી છે, જમણવારની અંદર સૌ ભક્તજનોએ સેવા કરી છે, એમના ઉત્સવનો લાભ ક્યારેય મળ્યો નથી. આજે સૌથી વધારે હૃદયથી મને જો મહારાજ પ્રત્યે પ્રાર્થના કરવાનું મન થાય ને તો એ સ્વયંસેવકો માટે થાય છે. મહારાજને પ્રાર્થના કરું સ્વયંસેવકોને ભગવાન બહુ બળ આપે અને આપ સૌએ જે સેવા કરી છે એના કારણે આપ સૌના જીવનમાં શ્રીજી મહારાજનો મહિમા દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામતો રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી અંતમાં ભગવાન સૌનું ખૂબ મંગળ વિસ્તારે, ખૂબ શ્રેય કરે એવી પ્રાર્થના સાથે વિરમો છું. જય સ્વામિનારાયણ.
રઘુવીરજી મહારાજના જીવન કવનના જે ચરિત્રો છે એની કેસેટ અહીંયા લાવવામાં આવે મહારાજશ્રી પાસે. એમની સાથે જોડાશે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેનશ્રી અને વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી. આ બંને સંતો સાથે જોડાય અને આ કેસેટનું વિમોચન કરશે. હરિ કૃષ્ણ મહારાજ જય, લક્ષ્મીનારાયણ દેવની. વાહ ભાઈ વાહ, તાલીઓથી વધાવી આ કથાને. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનું જીવન કવન, પ્રકાશક વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ, પરમ પૂજ્ય અમારા ગુરુશ્રી એવા મુખ્ય કોઠારી સ્વામી સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, આ સંસ્થાન વતી જ આ કેસેટ વાલા ભક્તજનો પ્રકાશિત કરવામાં આવે છે. આ સુંદર મજાના આપણા રઘુવીરજી મહારાજ દ્વિ શતાબ્દી જન્મ જયંતિ મહોત્સવની કથાની અંતિમ આરતી તરફ ભાવ પ્રેમ શ્રદ્ધા કે સાથ આરતી. તાલીનો નાદ.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી આવસર કરુણાની કરુણા બહુ કીધી, પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મૂકી, મુક્તાનંદ કહે મૂકી સુગમ કરી સીધી, પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી
સ્વામિનારાયણ ભગવાન.